તો આપણને એ વખતે એનો હાથ પકડી લેવાનું મન થાય, પણ આપણે તો જાગતા ઊંઘીએ છીએ. શું છે બેન? ઊંઘીએ છીએ, દેખાય એવું, પણ હકીકતમાં જાગતા પડ્યા છીએ. એટલે કે આપણે જાણી લીધું છે. શું કર્યું છે? જાણીએ છીએ એટલે જાગતા છીએ, પણ જાણ્યું પણ માન્યું નથી. આપણી એક જ વેદના છે, આપણો એક જ વલોપાત છે. જો જે માણસને નાવ જ ન મળે અને દરિયામાં તરવા માટે ફાંફા વાંચતો હોય, આખરે થાકીને એ ડૂબી જાય, તો એ સહજ કહેવાય કે એની પાસે કોઈ સહારો ન રહ્યો. પણ નાવ મળે, સહારો મળતો હોય અને છતાંય ડૂબે, તો શું કહેવાય? એનો પોતાનો વાંક કહેવાય. એ મને ને તમને એકેન્દ્રિય થી માંડીને શરૂ કરેલી યાત્રા અસંગની પંચેન્દ્રિય સુધી પહોંચી ત્યારે શું નહોતું મળ્યું? મન નહોતું મળ્યું. અને સંગની પંચેન્દ્રિય બન્યા એવા દિવ્યંજ બન્યા, તો એની અંદર મન મળ્યું, પણ અવિકસિત મન હતું. કેવું હતું? દિવ્યંજ પંચેન્દ્રિય છે અને સંગની પણ છે, એટલે એને મન પણ મળ્યું છે, પણ એનું મન કેવું છે? અતિ નિર્બળ છે. એટલે એને પણ એક્સક્યુઝ આપી શકાય. દેવભૂમમાં ગયા ત્યાં મન પણ મળ્યું, તીવ્ર મન હતું, અને છતાં પણ એનો શારીરિક યોગ, એનું કાર્યક્ષેત્ર એટલે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ, એ બધા કેવા હતા? સાધનાને અનુરૂપ નહોતા. અને નર્કમાં ગયા તો ત્યાં તો શરીર પણ પોતાને એવું મળ્યું હતું વૈકરે, પણ એના વડે તો એ કશું કરી ન શકે. વળી ક્ષેત્ર વેદના વગેરે અનંત પ્રકારના ઉદયો છે. એ જીવાત્માને કરવાનો તો શું, પણ સોચવાનો પણ અવકાશ ન મળે. એટલે આટલા ચારે ગતિના 24 દંડકના તમામે તમામ જીવોના સ્થાનમાં જ્યારે જ્યારે હું ને તમે જન્મ ધારણ કર્યો, ત્યારે જ્ઞાની કહે છે કે હજુ તને એક્સક્યુઝ આપી શકાય. કારણ કે ત્યાં બધે શું હતું? મર્યાદિત વસ્તુઓ હતી, મર્યાદિત પરિસ્થિતિ હતી, અને મર્યાદિત એવા બધા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ હતા. પણ હવે વર્તમાનમાં મને ને તમને જે યોગ મળ્યો છે, જે સંયોગ મળ્યો છે, એ સંયોગમાં હું ને તમે જો પરમાત્માની વાણીનું એક વખત જ્ઞાન કરીએ, એનું વિજ્ઞાન જાણીએ, અને આ જ્ઞાન વિજ્ઞાન જાણ્યા પછી એની અંદર અખંડ શ્રદ્ધા કરીએ, તો જ્ઞાની કહે છે હવે માત્ર આપણે શું કરવાનું બાકી રહે છે? જ્ઞાન કર્યું, એની શ્રદ્ધા કરી. હવે આપણે જો ચારિત્રમાં એનો અમલ શરૂ કરી દઈએ, તો જે કામ અનંત કાળમાં નથી થયું, એ કામ આ ભાવમાં પણ આપણે કરી શકીએ છીએ. તેના માટે આપણે વિચારણા કરી રહ્યા છીએ કે જીવાત્માને જે બી કરવું છે એ આ ભાવમાં કરવા માટે એટલો સુંદર અવકાશ છે કે આ અવકાશની અંદર એ અરિહંતનું શરણું મળ્યું, તો હવે હું ને તમે અરિહંતનું ધ્યાન કરીએ. શું કરીએ? અરિહંતનું ધ્યાન કેવી રીતે થાય? આપણને ધ્યાન શબ્દ આવે ને એટલે તરત જ આ વિચાર આવે કે ધ્યાન મુદ્રામાં બેસી જવાનું, પલોઠી વાળવાની, બે હાથ ભેગા કરવાના, અથવા તો જ્ઞાન મુદ્રામાં બેસવાનું, અને મનની અંદર શું કરવાનું? અરિહંત પરમાત્માનું સ્મરણ કરવાનું. જ્ઞાની કે છે આવી ક્રિયા તો મેં ને તમે અસંખ્ય વાર કરી છે. શું કરી છે? કદાચ અનંત વાર કરી છે, પણ એનું ધ્યાન નથી કર્યું. અરિહંત સિદ્ધ બંનેનું આત્મ સ્વરૂપ કેવું છે? અરૂપી છે ને આત્મ સ્વરૂપ. તો હવે જે અરૂપી છે એનું રૂપી ધ્યાન કેવી રીતે કરીએ? અરૂપીનું રૂપી ધ્યાન થઈ શકતું નથી, પરંતુ એના ગુણોમય બનવું. એટલે કે જો આપણે અરિહંતના ગુણો, અરિહંતના ગુણમાં સૌથી પહેલો ગુણ કયો આવે? અનંત જ્ઞાન. તો આપણા જ્ઞાન ગુણમાં જયારે આપણે ખોવાઈ જઈએ, આપણા દર્શન ગુણમાં આપણા આત્માના જે ગુણો છે એ જ અરિહંતના અને સિદ્ધના ગુણ છે. તો આવા અરિહંત અને સિદ્ધના ગુણનું જો આપણે ખરેખર ધ્યાન કરીએ, તો જ્ઞાની કે છે એ જ વખતે આપણને વિવેકની પ્રાપ્તિ થવા માંડે. શું આવે? અરિહંતનું ધ્યાન કરવું એટલે આકૃતિનું ધ્યાન નથી કીધું. આપણે ત્યાં ધ્યાનના અનેક પ્રકાર છે, એમાં રૂપસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, રૂપાતીત, અને આપણી પાસે મંત્ર હોય તો કોઈ શબ્દ વડે એનું ધ્યાન થાય. એટલે આવા અનેક પ્રકારના ધ્યાન કર્યા છે. પણ જિનેશ્વરની આજ્ઞાનું જે ધ્યાન છે, એ ધ્યાનનો આપણે જૈન ધર્મમાં અભ્યાસ પણ કરી ચૂક્યા છીએ. અને એવા ચાર ધ્યાનમાં બે દુર્ધ્યાન અને બે શુભ ધ્યાન. તો દુર્ધ્યાનમાં તો આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન, અને શુદ્ધ ધ્યાનમાં ક્યાં છે? કર્મ ધ્યાન ને શુદ્ધમાં શુક્લ ધ્યાન. હવે આવા કર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ના ધ્યાન વડે જ આપણે અર્હંત અને સિદ્ધ નું ધ્યાન કરી શકીએ. એટલે મારો ને તમારો આત્મા જયારે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ના ભાવો ને આત્મસાત કરે એ વખતે એનામાં શું થવા માંડે? એવા જ ગુણો સંક્રાંત થાય. જો જ્ઞાની આપણને કહે છે કે ધીમે 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 આપણે જેનું ધ્યાન કરીએ છીએ ને, એટલે કે એના ગુણોમાં આપણે અંદર 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 વધારે અનુપ્રેક્ષા રૂપે અંદર પેલા સ્વાધ્યાય પછી ધ્યાન. ચિંતાસન શું કે છે? પેલા સ્વાધ્યાય એટલે પેલા જ્ઞાન અને પછી ધ્યાન. જ્ઞાન વિના ધ્યાન કોનું કરશે? તિજોરી ખોલી, એકાંત મેળવ્યું અને એકાગ્રતા પણ કેળવી, અને તિજોરી ખોલ્યા પછી ગણવા છે પૈસા. પણ તિજોરી ખાલી હોય તો એકાંત, એકાગ્રતા અને સાથે શાંતિ, આ બધું આપણે મેળવી લીધું. પણ હવે તિજોરી ખાલી હોય તો શું ગણશું? એ મારો ને તમારો જ્ઞાન વૈભવ ખાલી હશે, અંદર નો ખજાનો જ નહીં હોય તો ધ્યાનમાં જઈને શું વિચારશે? એટલે આપણે શું વિચારવું છે? જ્ઞાનાચાર, જેમાં પરમાત્મા એ બતાવ્યું છે કે જે આત્માઓ એ આ જ્ઞાન ને મતિકૃત જ્ઞાન ને કેવળ જ્ઞાન ના લક્ષ્ય કર્યું. જેટલું જ્ઞાન છે ને એ બધાના જ્ઞાન નો આપણો છેડો છેમાં છે. આપણે એકલો ઘૂંટ્યો, એકલો ભણ્યા, ક્લાસમાં આખું વર્ષ જે ભણ્યા એ પાસ થવાના લક્ષ્ય કર્યું તું ને, ખાલી ભણવાના લક્ષ્ય નથી ભણ્યા. સ્કૂલમાં, કોલેજમાં, બધામાં વિદ્યાર્થી પૂરા ક્લાસ ભરે, પૂરો સમય આપે, પૂરા પુસ્તકો વસાવે અને દરેક પરીક્ષામાં ફેલ થાય તો એને આપણે શું નથી કહેતા? ભણ્યું નથી કહેતા. એમ જ્ઞાની કહે છે કે મારું ને તમારું ધ્યાન, મારો ને તમારો અભ્યાસ જે વસ્તુને પ્રાપ્તિ માટે છે એ પ્રાપ્ત ન થાય તો જ્ઞાનીના ધ્યાનમાં, એ જ્ઞાનીના જ્ઞાનમાં એ ખરા અર્થમાં જ્ઞાન કહેવાતું નથી. તો જે જ્ઞાન વડે જે આત્માઓ મુક્ત થયા એવા અર્હંત નું ધ્યાન, જે દર્શન વડે સિદ્ધ પરમાત્માઓ સિદ્ધત્વમાં વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે એવા દર્શન નું ધ્યાન, અને જે આચાર વડે આચાર્ય આદિ ઉપાધ્યાય અને સાધુ સંતો આ બધા સેના વડે જીવે છે? આચાર ધર્મ વડે. તો મારા ને તમારા વર્તમાન જીવનનું લક્ષ્ય એવા આચારવંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓના સેવા જ બનવાની આપણી લક્ષ્ય સિદ્ધિ માટે છે. આપણે શ્રાવકાચાર કરીએ, શ્રાવકનો ધર્મ સમજીએ અને શ્રાવકના આચાર પાડવા માટે તૈયાર થઈએ તો એ આપણું પૂર્ણ વિરામ નથી. શું નથી મહેન્દ્રભાઈ? હે, પૂર્ણ આચાર પાડવો પડે કે ના પાડવો પડે? દ્રવ્ય ભાવ બંને જ રીતે ચારિત્ર પાડવું પડે. એટલે વર્તમાનનો આપણું જ્ઞાન, દર્શન અને ચારિત્ર એનું ધ્યેય એક જ છે કે મને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી મારો જ્ઞાનનો અભ્યાસ હું અખંડ રાખીશ, અને જ્યાં સુધી મારું સાયક સંપિત શુદ્ધ દર્શન ન બને ત્યાં સુધી મારી શ્રદ્ધાની ઢાલને હું શું કરીશ? મજબૂત રીતે પકડી રાખીશ. અને જ્યાં સુધી મારું ચારિત્ર યથાખ્યાત ચારિત્ર ન બને, આપણે અત્યારે એક વ્રત ધારીએ કે 12 વ્રત ધારીએ, પણ ક્યાં એનું એની મંજિલ ક્યાં છે? યથાખ્યાત ચારિત્ર જે કોને હોય? કેવલ જ્ઞાની અને પૂર્વધરો આ જે જ્ઞાનીઓ છે એના જ વિતરાંગ દશામાં જે ચારિત્ર હોય એ વિતરાગીનું ચારિત્ર એ યથાખ્યાત ચારિત્ર છે. તો આપણે આ દરેક ચારિત્રની સીમા ક્યાં પૂરી થવી જોઈએ? યથાખ્યાત ચારિત્રની. તો આવો ચારિત્ર ચાર પાડવાના લક્ષ્ય વર્તમાનમાં આપણે જે કરી રહ્યા છીએ એ આપણા શ્રાવકપણાના ભાવમાં આપણે ગઈકાલે વિચાર્યું હતું કે પંચાચારમાં કેન્દ્ર સમાન એવા આ ચારિત્ર આચારનો એક એક શ્રાવક એને વ્યવહારમાં મર્યાદિત રહેતો હોય. કેટલા હોય? જો ત્યાગ હંમેશા યથાશક્તિ હોય, પણ વૈરાગ્ય કેટલો હોય? પૂર્ણ હોય. આજે આપણે એમ કહી શકીએ કે મારાથી બધું જ છૂટે તેમ નથી, પણ આપણે એમ કહી શકીએ કે બધું જ છોડવા જેવું નથી. માન્યતામાં શું આવવું જોઈએ? બધું જ છોડવા જેવું છે. એક વાર સંસાર છોડવો પડે, છોડવો પડે ને છોડવો જ પડે. પણ આજે અશક્તિ ચાલે. શું ચાલે? પણ આશક્તિ ન ચાલે. મારી અશક્તિ છે, આ બધું મારાથી છૂટતું નથી, પણ મારી એમાં આશક્તિ તો હોવી જ ન જોઈએ. એટલે આવો છેડા હૃદયમાં ભાવ જાગ્યો છે એવો શ્રાવક જે ચારિત્ર પાડે છે એને શ્રાવક આચાર કહીએ, અને આવા શ્રાવક આચારમાં સફળ થવા માટે પરમાત્મા એ જ્ઞાનીઓએ એવું કીધું છે કે એના માટે તારા પોતાના ઘરમાં તું રહેજે. તો આ ઘર કયા કયા ઘર કીધા? બહાર નીકળીશ તો ભટકી જઈશ. આવા 11 ઘર આપણને જે બતાવ્યા છે તેમાં આપણે જોયું કે પહેલું ઘર છે આપણું આયુષ્યમાન હોવું. વર્તમાન કાળના કર્મભૂમિના 5 ઇન્દ્રિય ધરાવતા આપણા પૂરેપૂરા અંગોની પ્રાપ્તિ સાથે દીર્ઘાયુ અને સાથે સાથે પૂર્ણ આયુષ્યની સાથે પાછું તંદુરસ્ત શરીર, એટલે આર્ય ક્ષેત્ર ઉત્તમ કુળ મનુષ્યનો ભવ છે એમાં આર્ય ક્ષેત્રને ઉત્તમ કુળ મળે. ત્યાર પછી આપણે જે એક પછી એક શબ્દ બતાવ્યા કે પૂર્ણ આયુષ્ય મળે અને સાથે તંદુરસ્ત શરીર મળે, 5 ઇન્દ્રિયો પણ પૂર્ણ હોય અને એમાં સદગુરુનો યોગ હોય અને સદગુરુના યોગ પછી એની પાસે સપ્ત શાસ્ત્રનું શ્રવણ કરીએ. કયા શાસ્ત્રનું? કોઈ સંપ્રદાયની વાત નથી કર્યો. મહાવીરને કોઈ સંપ્રદાય વિતરાગીને હોય? જુઓ, મિથ્યાદ્વીને સાકર મીઠી છે માટે ખાવા જેવી લાગે. શું લાગે બેન? ખાવા જેવી શું કામ લાગે? મીઠી છે એટલે. અને સંકેતીને સાકર મીઠી છે માટે છોડવા જેવી લાગે. એને ખબર છે કે આ મને આસક્ત બનાવી દેશે. પણ વિતરાગને સાકર મીઠી છે તો છોડવા જેવી પણ નથી લાગતી અને ખાવા જેવી પણ નથી લાગતી. એને સાકર સાકર લાગે છે. શું લાગે છે? સાકર. અજ્ઞાનીને સાકર મીઠી લાગે, જ્ઞાનીને સાકર મીઠી છે અને આસક્તિ ન કરાવે એટલે છોડવા જેવી લાગે. પણ વિતરાગને સાકર સાકર જ લાગે. એમાં કઈ છોડવાનો કે ત્યાગવાનો કે લેવાનો કે ગ્રહણ કરવાનો ભાવ જ નથી. એમ જ્ઞાનીને માટે કોઈ સંપ્રદાય નથી. પરમાત્માના માર્ગમાં કોઈ વસ્તુનો આગ્રહ કે દુરાગ્રહ નથી. પણ જે સત્ય છે, સત્ય એટલે શું? અસ્તિત્વ હોવું, જે એક્ઝિસ્ટન્સ છે. આસ્તિક કે શબ્દ સેના પર આવ્યો? તેવો અસ્થિ ઉપરથી. શાસન શબ્દ સેના પરથી આવ્યો? શાસ્તા. શાસ્તા એટલે જેના ઉપર કોઈની શિસ્ત છે, એવી શિસ્તમાં જે રહે એ શાસનમાં કહેવાય. તો આપણે કોની શિસ્તમાં રહેવાનું છે? વિતરાગ છે જેને કોઈ પણ પ્રકારનો આગ્રહ દુરાગ્રહ કથા સદાગ્રહ કે મિથ્યાગ્રહ નથી. એવા જીનના શાસનમાં મારીને તમારી શ્રદ્ધા થાય અને એના વડે જે જ્ઞાન અપાયું છે એવા સપ્ત શાસ્ત્રનું શું કરવાનું છે? શ્રવણ કરવું છે. અને સપ્ત શાસ્ત્રના શ્રવણ પછી જેને શ્રદ્ધા થઈ છે એ 9મું અંગ. કેટલા? પરમાત્મા એ 10 બોલે દુર્લભ. મનુષ્ય હોવાની પ્રાપ્તિ જગતની અંદર સર્વશ્રેષ્ઠ અને સર્વથી દુર્લભાથી દુર્લભ એવી કહી છે. તો આવા હું તમે હવે શ્રદ્ધા સુધીના સ્થાને પહોંચ્યા પછી જીવનમાં કેટલો વૈરાગ્ય છે એની પ્રતિતિ સેના ઉપરથી થાય? તો કે ત્યાગ ઉપરથી. કોઈને પણ વૈરાગ્ય છે, આપણે કયા કરવા જેવું નથી હું માનું છું, તો તારા જીવનમાં કેટલા કોણ છે તો એ છૂટે કે ના છૂટે? તો મેં ને તમે હજી સંસારને છોડવા જેવો પૂરેપૂરો માન્યો નથી. તો જ્યારે હવે જીવનમાં આ સંસાર છોડવા જેવો લાગ્યો છે તો સત્ય શાસ્ત્રનું શ્રવણ અને શ્રદ્ધા પછી એમાં કઈ કોણ છે પણ શું પ્રગટવું જોઈએ? ત્યાગ પ્રગટવું જોઈએ. તો આવો ચારિત્રાચાર કરનારો આયુષ્યમાન પ્રિય ધર્મી પણ હોય. કેવો હોય? એને શું પ્રિય હોય? જો ધર્મ પ્રિય છે, જો ધર્મને પ્રિય નહીં લગાવીએ, ધર્મના સાધન સામગ્રી એટલે કે અવલંબનો એને પ્રિય નહીં લગાવીએ. જો કલ્પના કરજો, એક સાધન છોડ્યું, એક અવલંબન છોડ્યું, એ છૂટી ગયા પછી એના અંદરની શ્રદ્ધા પણ ક્યારે ચાલી જશે એ આપણને ખબર નહીં પડે. આજે ઘણા કહેવાય સામગ્રીની જરૂર નથી. હું પતિ આજે જો આપણે બધા બી અહીંયા બેઠા છીએ, આપણે બધા ધારીએ તો હું પતિને ચરવડો લઈને બેસી શકીએ કે ન બેસી શકીએ? એક કથાસણો લઈને આવ્યા હોય તો આપણને શું થઈ જાય? સમય થાય કે નહીં? જો ઘણાને આપણે મતમતાંતરમાં નથી કરવું, ઘણા લાઈટને કારણે એવું માને છે કે એમાં સામાયિક ન થાય. તો કેટલાક એમ માને છે કે માઇકમાં બોલાતું હોય તો ન થાય. કદાચ સામાયિકની આખી વિધિપૂર્વકની સામાયિક ન થાય, પણ જૈણા માટે આપણી પાસે મુખ વસ્ત્રિકા હોય, આપણી પાસે ચરવડો હોય, આપણે કટાસણા ઉપર બેઠા હોય અને 3 નૌકાની બંધી સાથે અત્યારે અહીંયા બેઠા છીએ, તો આપણે એક પણ પાપ કરતા નથી, એક પણ પાપ કરાવતા નથી. તો આપણે આશ્રમના પછખાણ કરીને બેસી શકીએ કે ન બેસી શકીએ? સંવરરૂપ ધર્મ કરી શકીએ કે ન કરી શકીએ? તો આપણે ધીમે ધીમે એવા કર્મ આવી ગયા, એવા સમયમાં આવી ગયા. જુઓ, ઘણા ને પૂછે ને કે તમે પ્રતિક્રમણ કરો છો, તો શું કે પેલા કરતા હવે નથી કરતા. વિચાર કરો, જે વસ્તુ પેલા કરતા હતા એ ક્યારે છૂટી ગઈ? અને છૂટી ગઈ તો એ કરવાની જરૂર છે એવી શ્રદ્ધા પણ છૂટી જાય છે. એટલે હાથમાંથી સરકી જશે. એટલે આપણે એને પ્રિય ધર્મી બનવું છે. મને ને તમને વિતરાગ વાલા લાગે તો વિતરાગ ની આજ્ઞા પણ વાલી લાગવી જોઈએ, અને વિતરાગ ની આજ્ઞા વાલી લાગે તો એના અવલંબનો પણ સ્વીકારવા પડે. એટલે આપણે અત્યારે વર્તમાન કાળના જુઓ, આપણી કોન્ટ્રોવર્સી કેવી છે. બેસવું છે કલાક, દોઢ કલાક, પોણો કલાક, પણ સામાયિક સાથે બેસવાનું હૃદયમાં ઉઠતું નથી. અહિયાં તો છોડો, ઘરમાં પણ આપણે ઘણી વખત બે બે કલાક સુધી બેઠા હોઈએ, શું કરતા હોઈએ, ખાલી વાંચતા હોઈએ, ક્યારેક તો સાવ નવરા બેઠા હોય. તો એ વખતે નાની કે છે, તને આશ્રવના દરવાજા બંધ કરવાનું કેમ સૂચતું નથી? અનંતો આશ્રવ અનંત કાળથી અનર્થા દંડ રૂપે આપણા આત્મા ઉપર લાગી રહ્યો છે. એ વખતે આપણે એક્સ્ક્યુઝ શું કરીએ ખબર છે? આ તો બધી કેવી ક્રિયા છે? દ્રવ્ય ક્રિયા. હે, ભાવ રાખવાની કોણ ના પડે છે? તું તારી ક્રિયાને દ્રવ્ય ક્રિયા કે છો તો ભાવ ક્રિયા કરશે કોણ? દ્રવ્ય થી તો બાઉન્ડ્રી બાંધી, બાકી તો ભાવ કોનો છે? આપણો છે. તો મારે ને તમારે આ પ્રિય ધર્મી થવું છે. ધર્મના એક એક આજ્ઞાના ભાવોને આત્મસાત કરીને પ્રિય ધર્મી થાય, પછી દ્રઢ ધર્મી થવું છે. શું થવું છે? દ્રઢ ધર્મી થવું છે. કોઈ પણ વસ્તુને ગ્રહણ કર્યા પછી એને શું કરવાનું છે? જાળવી લેવાની છે. એટલે એની અંદરમાં જડતા નહીં, જડતા નહીં, પણ દ્રઢતા. દ્રઢતામાં જડતામાં શું ફેર છે? દ્રઢતા એટલે સત્ય વસ્તુને પકડ્યા પછી જગતની કોઈ તાકાત એની અંદરથી હટાવી ન શકે. ને જડતા એટલે શું? મેં પકડ્યું છે એ સાચું છે કે ખોટું એનો વિવેક કર્યા વિના, માત્ર મેં પકડ્યું એટલે સાચું, મેં પકડ્યું એટલે સાચું, એનું નામ જડતા છે. અને સાચું છે એ મેં પકડ્યું છે એનો વિશ્વાસ એ શું છે? દ્રઢતા છે. તો આ વર્તમાન કાળમાં આપણે દ્રઢ ધર્મી બનીએ અને વ્રતધારી બનીએ. આપણી જે મુખ્ય વાત છે એ વ્રતધારી બનવાની વાત છે. અને જ્યાં સુધી વ્રતધારી નહીં બનીએ, જુઓ ગુણસ્થાનકની વાત મહેન્દ્રભાઈ આવે ને ત્યારે બધા પૂછે કે અત્યારના સાધુઓને દ્રવ્ય સાધુ કેવા કે ભાવ સાધુ. હવે આનું કોઈ મીટર છે? કોઈ પણ જીવ સંકિતી છે કે કોણ જાણી શકે? માત્ર કેવલી પોતાને ન ખબર પડે. પોતાને પણ એ જો એ ખબર પડતી હોય તો સૂર્યાભ વૈમાન માંથી પ્રદેશી રાજા વૈમાનિક છે દેવ. પોતે કેવા દેવ છે? વૈમાનિક દેવ છે. એનું અવધિજ્ઞાન પણ કેટલું વિશાળ હોય. જેવા અહીંથી ગયા કે દિવસ કેટલા મળ્યા હતા ખબર છે? શ્રાવકપણાના 13, 13, 39 39 દિવસ. મહાપાપી, મહામોહનીય કર્મથી જીવનારો, મહા આતંકી એવો પ્રદેશી રાજા કે જેના રોમ રોમ પાપથી ખરડાયેલા હતા, જેના હાથ આખા કાંડાથી નહીં પણ ખભા સુધી લોહીથી ડૂબેલા હતા, એટલા અત્યાચાર એને પ્રજા ઉપર કર્યા હતા. મિથ્યા દ્રષ્ટિ હતો, અજ્ઞાની હતો, જિજ્ઞાસો હતો, એટલે એને જિજ્ઞાસાને સંતોષવાય ખોટા ઉપાયથી હતા. એને આત્મા છે આવી વાત જયારે સાંભળીને એટલે એનું મન એકદમ વિચલિત થયું. આત્મા છે તો મારે જોવો છે. એ જોવા માટે શું શું કર્યું હતું દીપિકાબેન ખબર છે? કેદીઓ રાજ્યની અંદર પકડાયેલા બિચારા નિર્દોષ, એટલે કદાચ કોઈ નાનો મોટો ગુનો હોય તો એને મારી નાખવાનો હક મળેવાની, જેની એવા એવા કેદીઓ ઉપર એને પ્રયોગો શરૂ કર્યા હતા. એના રાય રાય જીવડા ટુકડા કર્યા હતા. શું કામ? કે એમાં આત્મા ક્યાં છે જોવા માટે. એનો આત્મા કેવી રીતે શરીર છોડે છે અને જાય છે તો કેવી રીતે નીકળે છે, એટલે બંધ પેટીઓમાં એને ગુંગળાવીને માર્યા હતા કે જે જોતો ખરો એનો આત્મા ક્યાંથી નીકળે છે. એટલે બધી રીતે ભયંકર અપરાધી એવો આ રાજા પણ જયારે કેશી સ્વામી મળ્યા. કોણ મળ્યા? કેશી સ્વામી મળ્યા. અને એક જ વખત એની સાથેના પ્રશ્નોત્તરમાં જયારે એને પ્રતીતિ થઈ ગઈ કે આ સત્ય છે, જો આપણે તો હજી શોધ પૂરી નથી થયો, ક્યારે પુસ્તક મૂકશું? હજી મનમાં ઊંડે 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 એમ રહ્યા કરે છે કે આમે પકડ્યું છે ખરેખર સાચું છે? નાની કે એક જન્મ પૂરતું તારી બુદ્ધિ ને શાંત કરીને એ સ્વીકારીને ચાલ કે મને મળ્યું છે એ શ્રેષ્ઠ છે. કેવું છે? શ્રેષ્ઠ છે. તો આપણે એને વળગી શકશું. તો એવા પ્રદેશી રાજા એ 39 દિવસ માં શું કર્યું હશે ભાઈ? શું કર્યું તું ખબર છે? 13 છઠ કર્યા, 13 દિવસ છઠ કર્યા. આપણે પરદેશી રાજાના છઠ કરીએ છીએ એની પરંપરામાં. અને એમના 13 છઠ નું પાલન આવ્યું ને એની રાણી સુરીકંતા કે જે મહાવિલાસી મહામોહનીય વાળી અને પરદેશી રાજામાં ગાઢ આસક્તિ વાળી. એટલે અત્યાર સુધી તો બંને સમાન હતા, બંને અજ્ઞાન, બંને આસક્ત અને બંને એક જ ભૂમિકાએ જીવવા વાળા. પણ કેશી સ્વામી ના સંયોગ થી આ પ્રદેશી રાજાને શું થઈ ગયું? જ્ઞાન થી સમજણ આવી, જીવન આખું પલટાઈ ગયું. અને એ જ પડે એને જીવનમાં જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ ચારેય મોક્ષ માર્ગ ની આરાધના શરૂ કરી. જ્ઞાન પૂર્વક અને શ્રદ્ધા પૂર્વક એને તપ આરંભી દીધું અને એના કારણે 13 છઠ થયા ત્યાં સુધીમાં તો રાણી વિહ્વળ બની ગઈ. જુઓ આટલા વર્ષો નો યોગ છે, સંયોગ છે, પ્રેમ છે, એ પ્રેમ ને શું કહેવાય? આસક્તિ કહેવાય. પ્રેમ નતો એટલે હવે રાજા તરફથી બધો જ મોહભાવ બંધ થઈ ગયો. એટલે એને ભયંકર એના તરફ નું જાગવા માંડી, નફરત જાગવા માંડી. જુઓ આ સંસારનો પ્રેમ એવો છે કે ગાઢ પ્રેમ એનો એક છેડો અને ગાઢ નફરત એનો બીજો છેડો છે. જે અજીજમાં અજીજ, વાલામાં વાલું, પ્રિયમાં પ્રિય હોય એ જરા પલટી મારે તો, જેને ગઈકાલ સુધી એમ કેતા હોય ને કે 7 જન્મ સુધી તમે જ મળજો, એમાં જો જરાક વિપરીત વાત આવી જાય તો કે 7 ભવમાં પાછું મોઢું બતાવશો નહીં. આ સંસારનો દુઃખ છે, આ સંસારનો રંગ છે. મેં તમે અજ્ઞાનપણે આવા અનેકની સાથે કોલ દીધા ને ફોક કર્યા છે. ફોક ન કર્યો તો કોણે ન કર્યો? એક રાજુલેને નેમ નાથે. રાજુલે 7 જન્મથી માંગ્યું હતું કે સ્વામી મળજો ને અખંડપણે મળજો. તો નેમિનાથ એને મળ્યા અને હવે એને આ ભાવમાં અખંડ સૌભાગ્ય આપી દીધું. સાદી અનંત ભંગજો અનંત સુધી, અનંતકાળ સુધી. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહો કંથરે કે છે ને આનંદગંજી. એની જેમ રાજુલે કહી દીધું તું કે હવે બીજો ધણી કોઈ ભાવમાં મારે સારવો નથી. રહીશ તો કોની સાથે રહીશ? નેમનાથ સાથે રહીશ. અને નેમનાથે એવો અમર ચુલ્લો, એવો એને સૌભાગ્યનો ચાંદલો આપ્યો કે હવે સિદ્ધગતિમાં બે જુદા કોઈ પડશે તો પતિને કે પત્નીને જો એકબીજા સાથે અખંડ સૌભાગ્ય જોતું હોય તો એનું કર્તવ્ય શું બની જાય છે? કે બંને ક્યાં જાય? એક જ ગતિ, એક જ દશા, એક જ સ્થાને એવું છે કે જ્યાં અનંત કાળ સુધી કદી પણ વિયોગ આવે નહીં. પણ આ પ્રદેશી રાજા પ્રત્યે રાણીનો મોહ તો એવો હતો કે એને એનાથી થાકીને પેલા તો પુત્ર સાથે કાવતરું કર્યું હતું. શું કર્યું હતું? જો ભગવાન જે ભાવ બતાવે છે આ કહાનીઓ નથી, આ કલ્પનાના કોઈ ભાવ નથી, પણ જીવોના અજ્ઞાન થી પ્રગટતા જે સાચા ભાવો આજે પણ આવી કેટલી સુરી કંતા હોય, આજે પણ એના પુત્ર જેવા પુત્ર હોય. આ વર્તમાન કાળમાં આપણે જોયું છે ઇસ્લામ રાજાઓમાં બાપને મારીને જ ઔરંગઝેબ સુધી બધાએ શું કર્યું. આ વર્તમાન કાળ છે. જુઓ આમાં એના માતા પિતા, આપણે શ્રેણીકમાં રાજાની વાત તો જૂની થઈ ગઈ, પણ ઔરંગઝેબ એને બધાએ શું કર્યું હતું ભાઈ? અને તો પણ આપણો હજી સંતાન મારું મને હંમેશા કામ લાગે, મારો દીકરો એવો ન થાય, ન હોય, આવો બધો વિશ્વાસ અંદર માં ઊંડે ઊંડે કામ કરે છે. ભલે પુણ્યનો ઉદય હોય તો કદાચ આપણને વિપરીત ન ચાલે, પણ આ સંસારના સંબંધમાં સ્વાર્થની ગંધ ન હોય એવો કોઈ સંબંધ છે ખરો? એના આપણને એક્સ્ટ્રીમ ફોર્મ બતાવવા માટે આપણી પાસે ભગવાને પણ શું મૂક્યા છે કથાના અનેક દ્રષ્ટાંતો વડે આપણને જાગૃત કર્યા. સાસુરી કંતા એ 13 છઠમ, 13 છઠ એનું પારણું હતું અને એને પોતે પોતાના હાથે ભોજનમાં ઝેર મેળવી દીધું. પાર્થિવ વિષ એના ભોજનમાં આપ્યું અને પારણાના સાથે એ ભોજન જેટલું હજી તો મુખમાં ગયું અને કાતિલ ઝેર શું થઈ ગયું? પ્રસરી ગયું. કલ્પના કરજો પોતાની રાણી ઝેર આપે, 13 છઠ ની તપશ્ચર્યા હોય અને એ પારણું કર્યા વખતે શરીરમાં ઝેર પ્રસરે અને એને ભાન પણ થઈ જાય કે હવે આ ઝેરથી હું હમણાં જ મરવાનો છું. એ વખતે શું ભાવ આવે આપણને? ભાઈ પેલો શું વિકલ્પ આવે? મારી રાણી આવું કરે, પછી બિચાર તો ધ્યાન, પછી રાણીને હવે શું કરવાનું? માફ કરી દેવાની એમ કે ને? આપણે બધા એમ કહીએ કે હું તો માફ કરી દઉં, પણ હજી કોને ખબર કે રાણી બીજા કેટલા અત્યાચારો કરશે. એટલે એકવાર એને તો ખુલી, મારે કઈ નથી કરવું, પણ દુનિયાને જાણ કરી દઉં કે આ કેવી છે. એટલે કરવું છે પોતાને, પણ પોતાની વૃત્તિઓ કેવી ગોઠવાઈ જાય બુદ્ધિથી, એટલે એને એ વખતે પહેલી જ પડે. જે સીમ પીઓ તવો સંજમો ખંતીય બમ ભજેરમ. ભગવાને શું કીધું છે? જેને તપ પ્રિય છે, સંયમ પ્રિય છે, જેને ક્ષમા પ્રિય છે, અને જેને બ્રહ્મચર્ય પ્રિય છે, આવો આત્મા ક્ષિપમ ગચ્છંતી અમર ભવનાઈ, તાત્કાલિક તત્કાલ અમર ભવનમાં પહોંચી જાય છે. એટલે એ વખતે એને ક્ષમા સૌથી પહેલી આત્મામાં ધારણ કરી. જે બન્યું છે તે મારા જ પાપ કર્મનો ઉદય છે. સુરી સંતાની તાકાત નથી કે મારું એક રૂવાડું પણ ફેરવી શકે. મારો ઉદય માત્ર ને માત્ર મારા કર્મને. આજુ આનું નામ દાન કહેવાય. શું કહેવાય? કે જયારે આવો પ્રસંગ આવે ત્યારે અંદરથી આત્મનું જ્ઞાન જાગૃત થાય કે આપણે કર્મ ભણ્યા, કર્મ જાણ્યા, કર્મની થિયરી ગોખ્યારે છ છ કર્મ ગ્રંથ ઘણા કંઠસ્થ કરી લીધા. પણ જયારે આવો કોઈ ઉદય આવ્યો, કસોટીનો કળ આવ્યો, ત્યારે કે કોણે મને કર્યું? તો કે આને મને કર્યું. નાની કે તારું જ્ઞાન બધું જીરો થઈ ગયું. કંઠસ્થ હોય, હજી મુખમાં હોય તો પણ, અને એની સાથે શ્રદ્ધા ગઈ એટલે જ્ઞાન દર્શન ગયા, તો પછી ચારિત્ર તો ક્યાંથી રહીએ? ત્યારે પ્રદેશી રાજાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના પરમ કરુણાના ભાવ સાથે, ક્ષમાનો ભાવ તો અંદરમાંથી પ્રગટે, શું થાય એ કરવી ન પડે, એ સહજ ક્ષમા હતી એની. કે એનો ગુનો જ નથી તો હું શું એના માટે વિચારું? પણ હવે મારે શું કરવાનું છે? મારા આત્મા ત્યાં ને ત્યાં સંસારો પચક્યો. વિચાર કરજો, એ વખતે મહાવેદના, ભયંકર વેદના પર એને સંસારો પચક્યો. આલોચના, નિંદા અને ગર્હા પૂર્વક અંતિમ સમાધિ મરણ કરીને એ આત્મા ત્યાંથી, હજુ આયુષ્ય ઘટ્યું અને કર્મો બાકી હતા એટલે એક ભોગ કરવા માટે ક્યાં ગયો છે? સૂર્ય વિમાનમાં ગયો છે. અને ત્યાં ઔદ્યોગિક જ્ઞાનમાં પોતાની અવસ્થાનો વિચાર કર્યો. હું ક્યાં હતો, હવે અત્યારે ક્યાં આવ્યો છું? હું પૂર્વનો પ્રદેશી રાજા છું, વર્તમાને આ દેવલોકનો ઇન્દ્ર છું, પણ મારું હવે ભવિષ્ય શું? એને પેલો વિચાર આવ્યો, હવે ભવિષ્ય શું? અને એ જ પડે ત્યાંથી ભગવાનના સમસરણમાં આવ્યો. ક્યાં આવ્યો? ભગવાનના સમસરણમાં આવ્યો. અને આવતાની સાથે હાથ જોડી માન મોડી પરમાત્માની સામે ઉભીને પૂછે છે કે પરમાત્મા હું ભવ્ય છું કે અભવ્ય? શું પૂછે છે બેન? હું ભવ્ય છું કે અભવ્ય? ભગવાન કે તું ભવ્ય છો, તો ભગવાન હું શુક્લ પક્ષી છું કે કૃષ્ણ પક્ષી? ભગવાન કે તું શુક્લ પક્ષી છો. તરત પૂછે છે કે ભગવાન હું સંકેતી છું કે મિથ્યાત્વી? જો આપણને શું આપે છે? પ્રૂફ આપે છે કે આવા અવધિ જ્ઞાની દેવતાને પણ પોતે સંકેતી છે કે મિથ્યાત્વી એ ખબર ન પડે. નિશ્ચય સંકેતની કેવડી સિવાય કોઈને જાણ ન થાય. એટલે ત્યારે ભગવાને એને છ પ્રશ્નના જે જવાબ આપ્યા ને, એમાં એને કીધું સંકેતી છો. તો ત્યાર પછી એને કીધું હું ચરમાવર્તમાં છું કે નહીં, હું ચરણ શરીરી છું કે નહીં? એટલે એને ભગવાને એક પછી એક જવાબ આપ્યા. પણ આપણું કહેવાનું એ છે કે આવું જે સંકેત છે એ માત્ર કેવડીના જ્ઞાનનો વિષય છે, એટલે આપણે એમાં આપણે કશું જાણી શકવાના નથી. અને જાણવાની કોશિશ કરવા કરતા આપણને સંકેત બનાવવાની કોશિશ વધુ કરવાની છે. એટલે વર્તમાન કાળમાં જેને પણ ચારિત્ર લેવાનો ભાવ આવે, મનમાં કોઈ પણ પદાર્થનો ત્યાગ કરવો હોય, કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો હોય, તો વૈરાગ્યપૂર્વક કરવો ને જ્ઞાનીની આજ્ઞા માનીને કરવો. કેવી રીતે કરવો છે? ત્યારે આપણે એ પ્રશ્ન જ કરવો ભાઈ કે હું સંકેતી છું કે નહીં. જેને જે ભાવ આવ્યો એનો અમલ તો કરવો જ થશે ને. એને સંકેત મેળવવા પ્રયત્ન કરવો એ વાત નિશ્ચિત છે, પણ દરેક ક્રિયા વખતે હું સંકેતિ નહીં હોઉં તો અમારી ક્રિયાનો શું ફળ? તો જ્ઞાની કે તો શું કરવું? સંકેતિ ન હો તો પાપ કરવા, અવ્રતમાં રહેવું ન રહેવું. એટલે સંકેત મેળવવાના એકમાત્ર ધ્યેય સાથે આગળ વધીને ચારિત્ર ભાવમાં આવ્યા વિના છૂટકો નથી. એટલે દ્રઢ ધર્મી બનેલો જીવ પોતાની શક્તિ અનુરૂપ તત્કાલ શું બને? વ્રતધારી બને. અને વ્રતધારી બનેલો પોતાના આત્માને તીર્થ રૂપ ગણીને પોતે તો તર્યો, પણ હવે એનો આખો સંઘ બનાવે. શું બનાવે? આપણે કલ્યાણ મિત્રો જોઈએ ને ભાઈ, કે જે આપણા પડતા હોય ત્યારે સ્થિર કરે અને ડૂબતા હોય ત્યારે સહારો આપે, અને જીવનમાં આપણી શ્રદ્ધા ડગુમગુ થાય તો એને મજબૂત કરે. એટલે આવો સકળ સંઘ એ પરમાત્માના જ્ઞાનમાં દેખાયેલો શ્રમણ સંઘ છે, અને જંગમ તીર્થ બનીને પોતાના જીવનનો વિકાસ એવી રીતે કરે છે કે લોકમાં એની હાજરી માત્રથી 100 કાગડા બેઠા હોય એમાં એક હંસલો હોય તે જુદો દેખાય કે ન દેખાય? કાગડા બધા કાળા છે, એમાં એક સફેદ હંસ છે. એમ આખા જગતમાં જૈન જગત થી જુદો પડે. શું પડે? જૈન નું હાજર અસ્તિત્વ, જૈન ની હાજરી જગતમાં એવી હોય કે એ ઓળખાયા વિના સેનાથી ઓળખાય? પોતાના વ્યવહારથી. એટલે આવો જંગમ તીર્થ બનેલો દેવાણુ પ્રિય હોય. કેવો હોય? દેવોને પ્રિય હોય. આપણને દેવ પ્રિય છે, આપણે દેવને પ્રિય છીએ એવું આપણે હજી સાબિત નથી કરી શક્યા. ત્યારે જીનેશ્વર પરમાત્મા કહે છે કે આ સંસારનો એક પણ સમ્યક દ્રષ્ટિ, ચોથા ગુણસ્થાનકનો ધારક, કે એક પણ પાંચમા ગુણસ્થાનકનો શ્રાવક, કે એક પણ છઠ્ઠા ગુણસ્થાનક વાળો સાધુ એવો નથી કે જે દેવતાને પ્રિય ન હોય. કારણ કે જે સંકિતી દેવ છે એ બધા તો તરસે છે ત્યાંના જેવો મને પણ માર્ગનો સ્પર્શ કરવાનો અવસર મળે. એટલે દેવાણું પ્રિય હોય અને દેવતાઓની સહાયતા ન જંખે, પણ દેવતાઓ એને સામેથી સહાય કરવા ઈચ્છતા હોય. કે દેવતાઓ પોતે કે ને ઇન્દ્ર નું શું થાય? એક શક્તિ ને એક જતિ ક્યાંય પણ પરિસરમાં ઉપસર્ગમાં મુંજાઈ ગયા હોય એ વખતે કોણ આવીને ઉભું રહે? દેવતાનું આસન ચલિત થાય અને સ્વયં દેવતા આવીને એની રક્ષા કરે, એટલું સાસનનું અને વ્રતધારીઓનું પુણ્ય છે. તો આવા દેવાનું પ્રિય શ્રાવક જેને વર્ણન ભગવાને ઉપાસક દશાંગમાં આપ્યા છે, અને શ્રમણ ઉપાસક આગળ વધીને આ શ્રાવક કોણ કહેવાય? શ્રમણનો ઉપાસક. શ્રમણ એટલે સાધુ, શ્રમણ ભૂત. શ્રાવકોની પડીમાં છે ને બેન, એમાં એક પ્રતિમા કેવી છે? શ્રમણ ભૂત, કે જે વ્યવહારમાં સાધ શ્રાવક છે, પણ એનું જીવન પાછલી જિંદગીમાં એવું હોય કે બધાને બેઠા હોય ને ભાઈ, તો પણ એમ લાગે કે આ સાધુ છે. એના વસ્ત્રમાં, એની જતનામાં, એના વ્યવહારમાં સંકેત પૂર્વકની, સમજણ પૂર્વકની, વિધિ પૂર્વકની એવી વ્યવહારની ક્રિયા હોય કે આપણે ઘણી વાર એને સાધુ માનવામાં ભૂલ કરી નાખીએ. પણ કહેવાનું એ છે કે આપણે બધા સેવક બનીને અટકી ગયા છીએ. શું બની ગયા છીએ ભાઈ? આપણે સેવક માત્ર નથી, દેવતાઓ સેવક છે. દેવતાઓ પરમાત્માની માત્ર સેવા કરી શકે. આપણે માત્ર સેવાને પૂજા કરી લઈએ તો આપણે શ્રમણ ઉપાસક કહેવાય ખરા? ઘણી વખત તમે જોજો, ઘણાને પૂછે ને કે ભાઈ ધર્મ ધ્યાન કરો છો? તો કે હું રોજ સેવા પૂજા કરું છું. બરાબર છે ને? સુજ્ઞાની કહે છે ધર્મ ધ્યાન શબ્દ તને પૂછવામાં આવે અને તું સેવા પૂજાથી સંતોષ માની લે તો એમાં ધર્મ તત્વ હજી ઘણે લાંબે છે. શું છે? આગળ વિકાસ કરવાનો બાકી છે. દેવતાઓ અવિરતી છે, એમની પાસે વ્રત ધારવાની કોઈ ક્ષમતા જ નથી, એટલે એ સેવા પૂજાથી સંતોષ માને છે. પણ શ્રાવક બન્યા વિના આપણો મનુષ્ય બહુ લેખે લાગવાનો નથી. આવો શ્રમણ ઉપાસક બહુ આરાધક બની જાય. શું બની જાય? જેને સંકિતની હાજરી હોય, જે પણ ક્રિયા કરે છે, જે પણ વ્યવહાર કરે છે, એ વખતે એને સંકિતની હાજરી હોય તો એ આરાધક કહેવાય. નહી તો શું કહેવાય? દ્રવ્યથી ભલે વ્યવહારમાં દેખાય પણ અંદરમાં વિરાધક બની ગયો હોય. તો પાંચમારામાં આપણે બધા આવ્યા ને, આપણે બધા જ કાં તો આરાધક બન્યા જ નહોતા ને કાં વિરાધક બનીને આવ્યા. એટલે વિરાધનાના ભાવો આપણામાં ઊંડે સુધી ઉતરેલા છે. તો હવે આ ભાવમાં સમ્યક દર્શન ચાલ્યું ન જાય, સમજણમાં ખોટ ના આવે, શ્રદ્ધામાં ક્યાંય ઊંચ ઊંચ આપણે કહીએ ને કે ઊની આંચ પણ ના આવે, એક આટી પણ ચૂક ના આવે, એટલા માટે સતત અભ્યાસ કરવો પડશે. તો આવા ભવ આરાધક એક પણ વૃદ્ધિ ન થાય તો ચાલશે, પણ શુદ્ધિ તો રાખવી જ પડશે. જો એક પૂજારી રાખ્યો હોય ને, એ પૂજા કરે એમાં બરાબર ધ્યાન ના આપે તો આપણે કહીએ ભાઈ એ તો શું છે, ભારૂતી માણસ છે. બરાબર ને? તે કદાચ સરખી પૂજા ન પણ કરે, વ્યવહારથી કરી નાખે. તો હું ને તમે આ સામાયિક વગેરે કરીએ ને એમાં ધ્યાન ન રાખીએ તો આપણે પણ ભાડુતી થઈ ગયા કે ન થઈ ગયા? હે, આપણી પ્રત્યેક ક્રિયા આપણે ભાડુતી બનીને કરીએ છીએ કે માલિક બનીને કરીએ છીએ? વિચાર કરજો. વર્તમાન કાળની આપણી પ્રત્યેક ક્રિયા, આપણો પ્રત્યેક કર્માનુષ્ઠાનનો ભાવ, આપણું પ્રત્યેક તપ, એની અંદર આપણે માલિક છીએ કે આપણે ભારૂચ છીએ? જો આપણી સામાયિકના ઠેકાણા ન હોય ને, આપણા તપના ઠેકાણા ન હોય, તો આપણે પણ શું કર્યું કહેવાય? નોકરી કરી કહેવાય. આ તો જૈન કુળમાં જન્મ્યા એટલે આપણે કેટલું કરી નાખીએ, પણ આપણા જીવનમાં જાગૃતિ સાથે આપણે આરાધક બનવું છે. આરાધક એટલે સંગીતની હાજરી. આરાધક શબ્દ કોને વાત માટે વપરાય બેન? જે વખતે જે કરીએ છીએ એ વખતે અંતરાત્મામાં સમ્યક દર્શન મોજુદ હોવું જોઈએ, તો આરાધક કહેવાય. અને આરાધક પણ આમાં જો જીવ આયુષ્યનો બંધ પાડે તો 3 ભવ કે 15 ભવ થી વધારે ભવેના થાય જ નહીં. 15 ભવ તો મેક્સિમમ, બાકી તો 3 ભવમાં એનો બેડો પાર થઈ જાય. તો શાસન પ્રભાવક બને. આવો જે ભવ આરાધક છે એ હંમેશા 10મું ઘર છે, શાસન પ્રભાવક બનવું. શું છે? શાસન પ્રભાવક બનવું. મારો ને તમારો પ્રભાવ જગતમાં તો જ પડે. કારણ કે જે રેડિયમ છે ને, એ શું કરે છે? સૂર્યના કિરણોને એબ્સોર્બ કરે છે. એટલે સૂર્ય જયારે અસ્ત થઈ જાય ત્યારે પણ એક રેડિયમ જ એવી ધાતુ છે કે જે પાછળથી પણ શું કર્યા કરે? પ્રકાશ્યા કરે છે. બાકી બધા ઉપર સૂર્યનો પ્રકાશ પડ્યો એટલે પ્રભાવિત થયું, પણ જેવો સૂર્ય આત્મ્યો એટલે એનો પ્રભાવ ઓસરી ગયો. એ મેં તમે અનંત જન્મમાં અનંત વાર તીર્થંકર કેવડી આના ચરણમાં આવ્યા પછી એની વાણી મેં શું નથી કરી? એબ્સોર્બ નથી કરી. એટલે પ્રભાવક બનવા માટે પ્રભાવિત થવા કરતા ભાવિત થવું ફરજિયાત છે. એટલે જે આત્મા જીમની વાણીથી સમ્યક જ્ઞાન સમ્યક દર્શન વડે ભાવિત થાય છે એ જ પ્રભાવક બની શકે છે. તો આવો પ્રભાવક થયેલો કોઈ પણ આત્મા એ પોતાના 10મા ઘરમાં છે. ને 11મું ઘર એટલે પરમાત્માનો તું, આપણે કુળ દીપક. શું આપણે કોણ બનવું છે? પરમાત્માના કુળ દીપક. કુળને જરા પણ લાંછન લાગે, કુળને જરા પણ લાજ આવે, એવું એક પણ કામ કરે તો એને શું ન કહેવાય? કુળ દીપક ન કહેવાય. તો શ્રાવકે પોતાનું કુળ એટલે કહ્યું જૈનત્વ. એને કોઈ પણ પ્રકારે ક્યાંય પણ એને જરા પણ લાંછન લાગે એવું એક પણ કામ, મારો ને તમારો વ્યવહાર યાદ રાખજો, સમાજની વચ્ચે, સંસારની વચ્ચે, જગતની વચ્ચે આપણી આન બાન ને તાન ક્યાંય પણ ઝાંખી ન પડે. અંગત જીવનમાં આપણી તાકાત કદાચ ઓછી હોય અને આપણે બધું ન કરી શકતા હોય, પણ જગતની સામે જયારે તમને કોઈ પૂછે કે તમે જૈન છો એ વખતે આપણે હા કીધી હોય, અને પછી આપણને પૂછે કે તો પછી અમે એવું સાંભળ્યું છે કે તમારા લોકોમાં તો રૂટ વગેરે ખાતા નથી, રાત્રિ ભોજન કરતા નથી, ચોવિયાર વગેરેની મર્યાદા છે, એક પતિ વ્રત કે એક પત્ની વ્રતની મર્યાદા છે, તમે બધા પરિક્રમ ઉપર પરિમાણ કરવા વાળા છો, તે વખતે આપણે હા કહી શકીએ એટલી આપણી ક્ષમતા છે. એ ક્ષમતા છે તો જ્ઞાની કે કેળવવી પડશે. શું કેળવવી પડશે? એક વાર એક અમેરિકને એક જૈનને હાયર કરવો હતો, કારણ કે એને સાંભળ્યું હતું કે જૈન એવો હોય કે જે ખૂબ જ ન્યાયપૂર્વક, નીતિપૂર્વક અને વફાદારીપૂર્વક જીવે છે. તો મારે એક એવો વફાદાર મારો માણસ જોઈએ છે. તેને ઇન્ટરવ્યુ લીધો ને, પછી એને પૂછ્યું કે આર યુ જૈન? તો કે યસ. તો કે આર યુ બિલીવ ઇન યોર ગોલ? તો કે યસ. આર યુ બિલીવ ઇન યોર પ્રિન્સિપલ? તો કે યસ. તો કે ધેન તો પછી તમે રૂટ વગેરે નહીં ખાતા હો? તો પેલા ને શું આ સાચી બનેલી ઘટના છે મહેન્દ્રભાઈ? ત્યારે પેલાના મનમાં એમ લાગ્યું, શરૂઆત તો એવો હતી કે આપણે બધાથી જુદા પડી જતા, એટલે લોકોની સાથે લોકોના જેવા રહેવા માટે આપણે ઘણી વખત એની સાથે મીટ અને ડ્રિંક પણ શેર કરવા માંડ્યા હતા. એટલે એને કીધું કે આમ તો હું ન ખાઉં, પણ ક્યાંક જરૂર પડે તો એની સાથે બાંધછોડ કરી લઉં છું. શું કીધું? ક્યાંક જરૂર પડે તો હું એની સાથે બાંધછોડ કરી લઉં છું. એ જ પડે પેલા અમેરિકન બોસે કીધું કે જે પોતાના ભગવાન સાથે બાંધછોડ કરે એ મારી કંપની સાથે બાંધછોડ નહીં કરે એની ખાતરી. શું કીધું એને? કે જે પોતાના ભગવાન સાથે બાંધછોડ કરી લે છે તો સ્વાર્થમાં આવીને મારી કંપની સાથે પણ બાંધછોડ કરશે. એને એને નોકરી ન આપી અને બીજા જૈનને માટે એને ત્યાં સુધી પેન્ડિંગ રાખ્યું. એટલે કહેવાનું એ છે કે દુનિયાની અંદર મારે ને તમારે કુળ દીપક બનવા માટે કુળની લાજ જેમ રાખવી પડે એમ જૈન શાસનની લાજ રાખવા માટે આપણે ખરા અર્થમાં જૈન બનવું પડશે. આવા પરમાત્માએ 11 સ્થાન આપણને બતાવ્યા છે, તો આવા 11 સ્થાનને આધારે આપણે 11 અંગના સેવા પરમાત્માના શાસનના અંગ બની શકશું. 11 અંગને 12 અંગ છે ને, અત્યારે 11 અંગ છે. આમ દ્વાદશાંગીમાં 12 હોય, પણ વર્તમાનમાં આપણી પાસે 11 છે. તો 11 અંગના પ્રતીકની જેમ આઠ શ્રાવકના પણ 11 સ્થાન છે. એ 11 સ્થાનકમાં આપણે જઈએ. હવે જ્ઞાની આપણને કહે છે કે આ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર. આમ તો આ ચારિત્રાચારને તત્કાલ સ્વીકારવા જેવા છે. જયારે મનમાં ભાવ આવ્યો ને કે મારે કંઈક અંશે પણ ચારિત્ર ગ્રહણ કરવું છે, તો ત્યાં ને ત્યાં આપણા મનની અંદર પરમાત્માની સાક્ષીએ, પંચ પરમેશ્વરની સાક્ષીએ આપણે મનોમન વ્રતધારી બની જવું જોઈએ. અહીંથી બહાર નીકળ્યા પછી આપણને ભરોસો નથી ઘરે પહોંચશું. આપણે કેટલાય વ્રત ધારીએ છીએ તેનામાંથી, આપણા સંઘમાંથી વ્રતધારી શ્રાવક કેટલા, ચતુર્વિધ તીર્થના આપણે સભ્ય છીએ બેન. દીપિકાબેન આપણા માટે ટ્રેજિક કહેવાય. શું કહેવાય બેન? કશું છોડવાનું નથી બેન. અત્યારે ને અત્યારે તમે અહીં નહીં પણ ધારો તો તમે જાણી બુજીને કોઈ ત્રસ્ટ્યુને કીડી ચાલતી હશે તમે મારી પગ મૂકીને મારવા, તમે કોઈ પણ ત્રસ્ટ્યુને જાણી બુજીને એની કતલ કરવાના, તો તમે એટલા આપણે ભગવાનના શ્રાવક તરીકે આપણું કર્તવ્ય ત્રસ્ટ માટે એવું બતાવ્યું છે કે ત્રસ્ટ પ્રત્યે આપણો ભાવ કેવો, તો કે જાણી બુજીને હણવા નિમિત્તે હણીશ નહીં. તો આમાં પેલા વ્રતમાં હું જાણી બુજીને નહીં મારું, એટલા પછખામ કરવામાં આપણને કોણ રોકે છે? એને એને આટલા બધા ભેદ છે, એટલા વિભાગ છે કે તમે કહેશો કે આપણે સાત સમારતા ઈયળ કપાઈ ગઈ, તો આપણો ઇન્ટેન્શન સાત સમારવાનો હતો, ઈયળ કાપવાનો નહોતો. અલબત્ત પાપ લાગશે, દંડ આવશે, પ્રાયશ્ચિત આવશે, પણ વ્રત નહીં ભાંગે. શું કારણ કે આપણે પછખામ કેમ કર્યા છે? એ જીવને હણવા નિમિત્તે નહીં આવું. એ કેમ થયું? બાય પ્રોડક્ટ થયું ને બે, આપણી બેદરકારીથી મળ્યું. એમ તો આપણે ઘર બંધાવીએ તો અંદર કેટલા કીડાઓ, કેટલી જીવા, કેટલા જીવો એક ઘર બંધાવવામાં કેટલા મળે છે? તો શ્રાવકને આરંભકી ક્રિયા લાગે. એમાં શું લાગે? આરંભકી ક્રિયા લાગે, પણ એનો વ્રત ગણ થતો નથી. તો કેટલું સહેલું છે બેન પેલું વ્રત, કે આ 14 લોકમાં જેટલા પણ ત્રસ્ટ્યુ છે એ કોઈ પણ જીવોને હું આજથી અભયદાન આપવા માટે તત્પર બન્યો છું, એટલે હું એશ્યોરન્સ આપું છું કે હું એનો એક પણ જીવને જાણવા જાણી બુજીને મારીશ નહીં. આટલું બોલતાની સાથે, જો આટલું બોલતાની સાથે જેમ રિમોટ કંટ્રોલ અહીં દબાય અને બોમ્બ ગમે ત્યાં ફૂટે, એવી રીતે 14 લોકના જીવોને મારા ને તમારા તરફથી અભયદાન મળી જાય. અને આપણે અનંત આશ્રવમાંથી, હિંસાના આશ્રવમાંથી છૂટી જઈએ અને પાછું એ આશ્રવ ભવાંતરમાં પણ આપણને ન લાગે. કારણ કે આપણે અત્યારે શું કર્યું છે? યાવત જીવન, હું અહીં જીવીશ ત્યાં સુધી, એટલે જીવીએ ત્યાં સુધીનો ભાવ છે, એ ભાવ ભવાંતરમાં સંસ્કાર બનીને ભેગો આવશે. જૂઠું બોલવું, આપણે જૂઠું બોલીએ તો વ્યવહાર જૂઠ બોલીએ. આજે આપણે કોઈને ફાંસી લાગી જાય એવી સાક્ષી આપવા જવાના છો? નિર્દોષ માણસને ફાંસી લાગે એવું તમને કહે કે તું આટલી સાક્ષી આપી દે તો મારો કેસ મજબૂત થઈ જાય અને એને ફાંસી લાગી જાય, તો આપણે એવી જૂઠી સાક્ષી આપવાના છે? નથી આપવાના. કૂદતો લે કૂદ માણે આવા જેના આપણને જે તહસા વખાણે, રસા વખાણે, સદારમન બે મોસો વહેશે ને કુડલે કરણે, આમાંનો આ બધા મોટકા જૂઠ છે કે આપણે બોલતા પણ નથી ને બોલવાના પણ નથી. તો આ પછાણ લેવામાં આપણે માત્ર ઉપયોગ રાખવો પડે, આપણે સાવધાન રહેવું પડે, એટલું છે. અદત્તાદાન, ચોરી, કોઈનું ખિસ્સું કાપવાના, કોઈના ઘરમાં જઈને તાળું ખોલીને અંદરથી ધન લાવવા. જો અંદરમાં આપણે નાની ચોરીના પાપ કરીએ છીએ, કબૂલ છે કે આપણે પાપ કરીએ છીએ, ચેક ચોરી કરીએ છીએ, આપણે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ જ્યાં ચાલી જાય ને ચલાવી, જેમ ગયે વખતે કીધું તું બેન કે કોઈની માળા આવી ગઈ હતી જેને ખરીદી હતી લંડનના એક સ્ટોરમાં, એક બેને માળા ખરીદી અને એ માળા 30 પાઉન્ડમાં મળી હતી, ઇમિટેશન જ્વેલરીના ડિપાર્ટમેન્ટમાંથી લીધી હતી. એ માળા બહુ સુંદર હતી, માળા પહેરીને બેન ગયા પાર્ટીમાં, નાચ્યા કૂદ્યા, એમાંથી એક મોતી તૂટી ગઈ, એને બહુ ગમતી હતી, એટલે 2-3 દિવસ પછી પાછી જઈને વેપારી પાસે માગણી કરી સ્ટોરમાં કે આનું એવું બીડ મને મળશે આવું મોતી? એને કીધું હા મળશે. કેટલાની લીધી હતી બેન? 30 પાઉન્ડની. અને જયારે મોતી માંગ્યું અને મોતી મળ્યું ત્યારે એની અંદર બિલ આવ્યું હતું 300 પાઉન્ડ. કેટલું? એક બિલ, એક મોતીનું. અને આખી માળા કેટલા મળી હતી? 30 પાઉન્ડ. ઓલી તો ચોંકી ગઈ કે વોટ નોનસેન્સ, 30 પાઉન્ડ માં આખી માળા આપો છો અને 300 પાઉન્ડ નો એક મોતી કયો છો? આ કઈ જાતનો તમારો બિઝનેસ છે? ત્યારે પેલા એને શાંતિથી જવાબ આપ્યો તો મેડમ, એ માળા 30 પાઉન્ડ ની હતી નહીં, 300 પાઉન્ડ ના એક મોતી વાળી માળા ભૂલથી અમારા સેલ્સમેને એને ઇમિટેશન ડિપાર્ટમેન્ટમાં મૂકી દીધી હતી. હતી રિયલ પર્લની, પણ એ મુકાઈ ગઈ હતી. એટલે અમારી મોટો લોસ અમને ગયો હતો, પણ અમારા સેલ્સમેન ની ભૂલ હતી અને એના કારણે અમે એને તો ફાયર કરી દીધો. પણ આજે હવે તમારે આ મોતી લેવું હોય તો 300 પાઉન્ડ માં લઈ જાઓ. હવે આ બેન ને ખબર પડી બેન કે આ માળા ભૂલમાં આવી ગઈ છે. આ બેન પાછી દઈ દેશે કે ના ના લઈ લ્યો પાછી? તો કે છે કે મેં ચોરી નથી કરી, મેં તો બિલ આપીને લીધી છે, કાયદેસર લીધી છે. ભૂલ કોની? એની. પણ એને તો ખબર છે ને કે અનડ્યુ એડવાન્ટેજ છે, મારો અધિકાર નથી બનતો, મારો હક પણ નથી બનતો, મને એ દેવામાં નથી આવી, પણ એની ભૂલથી મારી પાસે આવી ગઈ છે. તો જો આપણે એ કક્ષાએ પહોંચ્યું છે, ક્યાં સુધી પહોંચ્યું છે બેન? પ્રકૃતિનો હિસાબ ચોખ્ખો છે. આજે આપણને કદાચ મફતમાં મળી જાય, આજે આપણને એની ભૂલથી મળી જાય, પણ આનો પાકો હિસાબ કોણ રાખે છે? કર્મસત્તા રાખે છે. એટલે જ્ઞાની કે છે, તારામાં એટલું સ્થૂળ દત્તાદાનના પછાણ લેશ ને તો તને ધીમે 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 સ્થૂળતામાંથી સૂક્ષ્મતા તરફ જવાનો ભાવ આવશે. તારા અંદરમાં પડેલા આવા જે અનાદિના કુસંસ્કાર છે એને કાઢવાનો બળ મન પેદા થશે. એટલે આપણે બેન જૈનકુળમાં જન્મેલા, શ્રાવક નામને સ્વીકારેલા, શ્રમણ સંઘના સભ્ય, જંગમ તીર્થ ગણાતા આપણે બધા, ભણેલા ગણેલા, આપણી સામે હર વર્ષે પર્યુષણના પ્રતિક્રમણો થાય, આપણે બધા જ અતિચાર લાય અર્થ સહિત પણ બોલીએ ને બેન, તો પણ આપણને એવો વિચાર ના આવે કે આમાં એક કલાકનું કામ છે, માત્ર એક સામાયિકનું કામ છે બેન. વ્રત ધારવા એટલે એક સામાયિકનું કામ છે, પણ અંદર માંથી આપણને વીર્ય ફોરતું નથી, સુરત ફોરતું. હમણાં કોઈ કહે કે આટલો ટેક્સ બચાવવા માટે એક કલાકની કન્સલ્ટન્સી પછી તમારા એક વર્ષના હું આટલા લાખ ડોલર બચાવી દઈશ, તો આપણે એ વખતે ત્યાં ત્યાં બેઠા રહી કે ન બેઠા રહીએ? કારણ કે આપણને જેટલો ડોલરમાં વિશ્વાસ છે એટલો પુણ્યનો કે કર્મનો વિશ્વાસ નથી. એટલે ચારિત્ર વાળા બનવા માટે નાની કે છે, તારા જીવનની અંદર વીર્યને ફોરો. શું કર? આવી જ રીતે ચોથું વ્રત છે, ત્રીજા વ્રતમાં અદત્ત નહીં લો, અનડ્યુ એડવાન્ટેજ લેવા નથી. લેતો હોય તો એમાં હું સ્વીકાર કરીશ કે હું ખોટું કરું છું, અને બને ત્યાં સુધી એને છોડવાના પ્રયત્ન કરીશ. અને એક વખત છૂટી ગયા તો એના સંસ્કાર ભવાંતરમાં ભેગા આવશે, એટલે મારા આવતા જન્મમાં એ સહજ બનીને મને ઉત્કૃષ્ટ સ્થિતિનું ચારિત્ર પાડવાનું બળ આપશે. અબ્રહ્મચર્ય અનાદિ અનંતકાળથી જીવે તેવ્યું છે, એની કોઈ તૃપ્તિ ક્યારેય પણ કોઈ જીવને સંભવી નથી. નથી કીડા બનીને ભોગ ભોગવેલા ને સંતોષ મળ્યો કે નથી ઇન્દ્રને? વૈક્રય શરીર વડે 60,000 દેવીઓના અપ્સરા જેવા રૂપ બનાવીને એક જ જીવે પોતાના શરીર વડે ભોગ ભોગવ્યા હોય તો પણ સંતોષ થયો નથી, તો પરમાત્મા આ કાદવ માંથી મારે બહાર નીકળવું છે. મારા સ્વપતિ કે સ્વપત્ની સાથેના વ્યવહારમાં પણ ધીમે ધીમે વિરમવું છે અને ભવાંતરમાં અવેદી બનવા માટે. બ્રહ્મચર્ય શું કામ જરૂરી છે? આત્મા અવેદી છે, એ સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, નપુસંગ પણ નથી. એ અવેદીપણાને પામવા માટે પોતામાં રહેલી આ વેદ મોહનીયની પ્રકૃતિને નાશ કરવા માટે એ દ્રવ્ય બ્રહ્મચર્યની વાત નથી, આત્માની અંદર રહેલું જે મોહનીય કર્મનું, આ વેદ મોહનીયનું જે ઉદયનું સ્થાન છે એને આપણે ખતમ કરવું છે. એટલે આ બ્રહ્મચર્ય વ્રત અને ત્યાર પછી પરિગ્રહનું શું કરવાનું છે? પરિમાણ કરવાનું છે, જેનો કોઈ અંત જ નથી. આવા પરિગ્રહને પાપ માન્યા વિના કોઈ આત્મા ક્યારેય પણ પરિગ્રહની મૂર્છા છોડી શક્યા નથી. તો આવા નાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચારના ભાવ જાણ્યા પછી તપાચારમાં જઈએ તો જ્ઞાનીએ તપને બતાવ્યું છે કે જે જે આત્માને ભાન થયું, જે વ્રતધારી બન્યા, હવે એને વેદ જોઈએ છે. શું જોઈએ છે? વ્રતધારી એટલે શું કર્યું? પાળ બાંધી, આશ્રવ રોક્યા, હવે એને અંદરનું પાણી સૂકવવું છે. એક એવી ભઠ્ઠી જલાવવી છે, એક એવો અંદરમાં અગ્નિ પ્રગટ કરવો છે કે જેમાં બધા જ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. તો ઉપવાસ શબ્દ એને આપણે અનસન કહીએ છીએ. અન અસન, અસન એટલે ખાવું, અન અન એટલે નહીં. તો શા માટે ન ખાવું? શા માટે ન ખાવું? આત્માનો ગુણ જ નથી. ખાવું એ કોનો ધર્મ છે? શરીરનો ધર્મ છે, એ દેહનો ધર્મ છે. દેહમાંથી પ્રગટેલો ભાવ છે. આત્મા પોતે તો અન આહારી છે, આત્માને આહાર જોતો નથી. તો મારે મારા સ્વભાવમાં રહેવું છે, મારે મારા આત્મા ગુણને પ્રગટ કરવો છે. એટલે જ્યારે આપણો ઉપયોગ આત્મા તરફ વળે ત્યારે આપણો દેહમાંથી ઉપયોગ નીકળી જાય. એટલે દેહના જે ધર્મો છે એ દેહના ધર્મો તરફ એનું લક્ષ જતું નથી. એટલે ઉપવાસ, આત્માની સમીપમાં વસવું. ઉપ એટલે આત્મા, એટલે વાસ એટલે વસવું. એટલે જેટલી વખત આત્મા આત્માની સમીપમાં, આત્માની સાથે, આત્માની અંદર હોય, સ્વભાવમાં હોય, એટલો વખત એ ઉપવાસી છે. શું છે? ઉપવાસી છે. હવે આત્માની સમીપમાં રહેવા માટેની કોશિશ રૂપે આપણે દેહના ધર્મોથી દૂર થઈએ છીએ, એનો એક ભાગ ઉપવાસ છે. દેહના લક્ષણો છે, સેક્સ મૈથુન એ પણ દેહનું લક્ષણ છે, આહાર પણ દેહનું લક્ષણ છે, ભયભીત થવું એ મનનું લક્ષણ છે. એટલે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આ ચારે ચાર સંજ્ઞા એ કોના લક્ષ્ય છે? પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠા મન ને લક્ષે. એટલે અનાદિ અનંત ભૂતકાળથી મેં ને તમે જે દેહાશક્તિ કરી છે એ દેહાશક્તિને છોડવા માટે જ્ઞાનીએ આપણને બતાવ્યું છે કે જયારે દેહાશક્તિ છૂટે એને તોડવા માટે તારે અનસન કરવાનું છે. અન અસન એટલે આમ તો એની સાદી વ્યાખ્યા આપી છે ભાઈ કે માંગે ત્યારે નહીં આપવું. આ શરીર માંગે ને એને ત્યારે ખાવાનું નહીં આપવું, એનું નામ અનસન. અને માંગે તેટલું નહીં આપવું એનું નામ ગુણોધરી. માંગે તેટલું ન આપો એનું નામ ગુણોધરી. અને માંગે તે ન આપવું એનું નામ રસ પરિત્યાગ. શું? માંગે તે ન આપવું એનું નામ રસ પરિત્યાગ. અને માંગે એટલી વાર ન આપવું એનું નામ વૃત્તિ સંશય. જુઓ આમાં માત્ર આહારની વાત ના આવી, દ્રવ્યની, ક્ષેત્રની, કાળની, ભાવની, પણ ફોકસ તેના ઉપર કર્યું છે, મુખ્યત્વે આહાર ઉપર. એટલે પરમાત્માના માર્ગમાં સ્વયં ભગવાન મહાવીર સ્વામીએ પણ 12.5 વર્ષ આત્માની સમીપમાં વસવા માટે દેહના ગુણધર્મને રોકીને પોતે પોતાના આત્મભાવને વધારવા ઉપવાસ આદિ ક્રિયાઓ કરી છે. પણ એ ક્રિયાત્મક નથી કરી. શું કરી છે? નિષેધાત્મક નથી કરી. આત્માના ગુણમાં ભળી જઈને એને દેહના ધર્મોને દૂર કર્યા છે. આના આને કર્યા વિના કોઈને ચાલ્યું નથી. ગૌતમ ગણધરે જીવનભર છઠના પાને છઠ કર્યા છે. ભગવાનનો એક પણ સાધુ કે એક પણ શ્રાવક એવો બતાવો ભાઈ કે એને સંયમ લઈને શાલીભદ્રજી દીક્ષા લીધી ને ભાઈ, ત્યાં સુધી એને કોઈ દી એક નૌકરથી પણ એને ભોજન કેવા આવતા હતા ખબર છે? દેવી ભોજન. 99 પેટી આવતી હતી ને ભાઈ, એમાં 1 પેટી ભોજન ની હતી. હવે જેને આટલા વર્ષોથી આવું દિવ્ય ભોજન કર્યું છે એ આત્માએ દીક્ષા લેતા ની સાથે નિર્ણય કર્યો કે જીવીશ ત્યાં સુધી. શું કરીશ બેન? માસ ખમણ ને પારણે માસ ખમણ કરશે. કલ્પના તો કરો, કાલ સુધી જેને દિવ્ય ભોજન નો આસ્વાદ માન્યો છે એને રાહ જોઈ કે મારું મન વયું જશે તો પેલા હું થોડી પ્રેક્ટિસ કરું, મને પછી ભૂખ લાગશે તો. ના, નાની કે છે આમાં પ્રેક્ટિસ ન હોય, આમાં તું જ અંદરમાં સીધો શું મારવો પડે? ટૂંકો જ મારવો પડે, એની અંદર પડવું જ પડે, પડ્યા વિના પાર થવાતું નથી. એટલે જ્ઞાનના માર્ગમાં, દર્શનના માર્ગમાં, ચારિત્રના માર્ગમાં કે તપના માર્ગમાં વીર્યને ન ફોરવવા વાળો કાયર એના એક્સક્યુઝ તૈયાર કરે. શું કરે? એના એક્સક્યુઝ તૈયાર કરે. ધનના શાલીભદ્ર હોય કે ગૌતમ ગણધર હોય, પરમાત્મા મહાવીર સ્વામી સ્વયં હોય કે અર્જુન માળી હોય, 6 મહિનામાં શું કરી લીધું? શું કર્યું હતું? 6 મહિના તપ તપ્યો છો, આટા નથી માર્યા, પશ્ચાતાપ નામનું આભ્યંતર તપ અને સાથે ઉપવાસ નામનું બાહ્ય તપ પણ એને કર્યું જ છે. એટલે જીવનમાં દેહાશક્તિ અને રસને આશક્તિ આ બંને છોડવા માટે બાહ્ય તપ છે અને મનને સંયમમાં કેળવવા માટે આભ્યંતર તપ છે. આ બંને તપ વડે કાય ક્લેશ કેવી રીતે બને છે તો કાયા ને કષ્ટ આપવા માટે નહીં, પણ કાયા આગળ થી કષ્ટ કાઢવા માટે. કાય એટલે શું છે? પ્રેમ સુરીજી મહારાજ ની વાત કરી ભાઈ, કે એને 50 ખમાસ હમણાં હાર્ટ એટેક આવ્યા પછી એક દિવસ રાતના ઉભા થઈને લીધા. એ વખતે એને કહેવામાં આવ્યું કે હજુ આપને ડોક્ટર ની છૂટ નથી મળી આટલું કષ્ટ વેઠવા માટે. ત્યારે એને કીધું તું કે પાપ આ દેહે કર્યું, દંડ આ દેહ ને આપવો પડે. નિયમ કરતા કદાચ મારો દેહ છૂટી જાય તો મારે એનાથી મોટો રૂડો અવસર કયો. શું કીધું? કે આ દેહે શું કર્યું? ખાલી ભોજનમાં એને આસક્તિ આવી ગઈ હતી. બપોરે ગોચરી લાવ્યા ને એમ એને બહુ ભાવી ગઈ. હવે મને તમને જીવનમાં કેટલી વાર બહુ ભાવ્યું છે બેન? જો આપણે તો ભાવીએ અને ભાવ્યા પછી બીજાને ભાવે તો એના મોઢે પરાણે વખાણ કરાવી ન બોલ્યા હોત કે કાંઈ એપ્રિશિએટ નથી. એટલે જ્ઞાની કે છે, જીન જીનને માર્ગે ચાલવા વાળો જૈન પાપ કદી અનુમોદાય નહીં. શું ન કરાય બેન? પાપની અનુમોદના ન હોય. મારે ને તમારે જગતથી જુદા પડવું પડશે. પાપનો ખેદ હોય, પાપનો પશ્ચાતાપ હોય, પાપની અનુમોદના ન હોય, પાપની આલોચના હોય, પાપની આલોચના હોય તો કહેવાનું એ છે કે આવા જે આપણે કહ્યું તેમ માગે એટલું ના, માગે ત્યારે ન આપવું, માગે તેટલું ના આપવું, માગે તે ન આપવું અને માગે એટલી વાર ન આપવું, એની અંદરમાં બધા દ્રવ્ય તપ ની વાત આવી જાય છે. અને ભાવ તપ ની અંદર જ્ઞાની કે છે કે જેટલા ભાવ તપ છે એમાં સૌથી પેલું કયું છે? પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત કોણ કરી શકે? જે આત્માને પોતે પાપ કર્યું છે એનું યાદ હોય. આપણે આ સુધીમાં જેટલા પાપ કર્યા ને એ બધા પાપને શું કરના ક્યાં છે? ભૂલી ગયા છીએ. એટલે પ્રાયશ્ચિત કરનારો આત્મા એ શેનું પાપ પ્રાયશ્ચિત કરે છે? પોતે કરેલા પાપનો સતત અહેસાસ કરીને. એ પાપ થયું છે ક્યારે લાગે ખબર? પ્રાયશ્ચિત હંમેશા પોતાને દેણદાર છે એમ માનીને કરવાનું છે. શેનું કરવાનું છે? હું દેણદાર હતો એટલે મારે એનું દેણું બાકી રહી ગયું છે, એને બદલે મેં એનો વાંક જોયો છે એટલે મેં કરેલું પાપ એ મારા માટે પરંપરા બની જશે. શું બની જાય? એ પરંપરા ન બને એટલા માટે એ પ્રાયશ્ચિત કરે છે. અને આવું પ્રાયશ્ચિત કરનારો જીવાત્મા એના પછીનું બીજું પાપ પ્રાયશ્ચિતના દાખલાઓ તો આપણા શાસનમાં એટલા બધા છે. આજે આપણા સમયની મર્યાદામાં હું એના દાખલા નથી આપતી, પણ ત્યાર પછી આપ્યું છે પ્રાયશ્ચિત. પછી બીજું કયું આવે? વિનય. વિનય એટલે શું? એની વ્યાખ્યા કરશે વિશેષ એના નયતે, જે વિશેષ કરીને આપણને લઈ જાય. કોની પાસે લઈ જાય? આત્મા સમીપે. એટલે અનાધિકારથી મેં તમે વિનય કર્યો એની વાતમાં આપણે દરેક વખતે જોયું છે કે લોકોપચાર વિનય, જગતને સારું લગાડવા, અર્થ વિનય, પૈસા મળતા હોય ત્યાં ચૂકી ગયા, ભણી વિનય, જેનો ભય લાગ્યો એની પાસે તરત હાથ જોડી દીધા. અને મોહ વિનય, જ્યાં આપણો મોહ છે ત્યાં પણ આપણે આપણા સંતાનોનો કેવી રીતે વાત કરીએ છીએ. મનમાં તો બીજાએ કોઈ આ વાક્ય કીધું હોય તો અંદરમાં કેવો ગુસ્સો આવ્યો હોય, પણ પોતાના છોકરાનું એવું વાક્ય ગળીને પણ એની સાથે વિનયપૂર્વક વર્તીએ. મોહ દશામાં પતિ પત્ની હોય એ વખતે એની ગમે તેવી વાત હોય તો પણ એ સ્વીકારી શકે છે, પણ એ જ વાત એને મા બાપે કીધી હોય તો ન ચાલે. એટલે ઓલી વાત કરી હતી ને ભાઈ, દર વખતે કહીએ છીએ આપણે કે ચંદ્રમુખીન, સૂર્યમુખીન, જ્વાળામુખીન એ કઈ દશા છે? મોહ દશા છે. તો જ્ઞાની આપણને કહે છે કે હવે મારે તમારે એકમાત્ર વિનય કરવો હોય તો એ વિનય આપણા જીવનની અંદર લોકોતર વિનય બનવો જોઈએ. કેવો? લોકોતર, કે જેની અંદરમાં ઝુકાવ છે, એકરાર છે. અને હવે અનાધિકારથી જે ઝુક્યા નથી એ ઝુકાવ પેલા પંચ પરમેશ્વરી તરફ અને પછી 84 લક્ષ જીવાજોનીના જીવ તરફ. તો આ વિનય ત્યાર પછી આવે છે વયાવચ. વયાવચ એટલે શું? પોતાને દેણદાર માને ને એ સેવા કરી શકે. સેવા કોણ કરી શકે? જે પોતાને દેણદાર માને. જયારે જયારે સેવા કરવાનો અવસર આવે ત્યારે જ્ઞાની કે તું એમ ચોક્કસપણે માનજે કે તારું લેણું એનો ફાઇલ ખુલી છે. જેને તારું લેણું છે ને એની ફાઇલ ખુલી છે. હું ને તમે કોઈની સેવા કોઈનું કાર્ય કરતા નથી, પણ જેની સેવા કરીએ છીએ એનું આપણે શું ચૂકવીએ છીએ? લેણું. જયારે આપણે આપણને કોઈ એવી રીતે યાદ કરે કે આને મારી ખૂબ સેવા કરી હતી, એ આપણને ગમશે, જાણે મારી ખૂબ સેવા લીધી તી ગમશે. ગમે તો ઈ કે એમ કે આણે તો મારી ખૂબ સેવા કરી હતી, પણ વ્યવહારમાં આપણે શું બોલીએ કે એના ટાઈમે મેં એનું કેટલું કર્યું હતું ને મારા ટાઈમે એ આવીને ઉભા જ ન રહ્યા. એટલે આનો શું થયો કે આપણને સેવા કરવા કરતા સેવા લેવામાં વધુ ઇન્ટરેસ્ટ છે. એટલે જ્ઞાની કહે છે કે ભૂતકાળમાં મેં ને તમે બળદોને માર્યા હશે, ફટકાર્યા હશે, અનેક જીવો સાથે દાદાગીરીથી કામ લીધા હશે. કેવા કર્યા હશે? દાદાગીરીથી કામ કર્યા હશે. હવે એ દાદાગીરી આપણા ઉપર ન થાય, એ સમય આપણા હાથે ન આવે, એટલે આબોમાં ક્ષમતાપૂર્વક સમજણપૂર્વક આપણે શું કરવાની છે? વયાવટ કરવાની છે. અને વયાવટનો ગુણ એવો છે કે જે હંમેશા અપ્રતિપાતી. આબોમાં આપણને કોઈની વયાવટ કરવાનો મોકો મળ્યો ને એને ગુણ તરીકે વિકસાવ્યો, બીજા જન્મોમાં એ સ્વયં એની મેળા ઉદયમાં આવે. એટલે કે આપણે કદી પણ પછી સેવાથી વયાવતથી, અને સાચી વયાવત તો એ છે કે જીવ માત્રને આપણે નડીએ નહીં. શું? જીવ માત્રને આડા ન આવીએ ને મોટા મોટી સેવા છે. ઘણી વાર તમે જોજો, ઘણા કહેશે કે ભાઈ બધા ભાઈ પેલા મારે પતાવી લેવું છે, કારણ કે પાછા શું આવશે? આડા આવશે. એમ નાની કહે છે કે વયાવત કરતી વખતે મારા ને તમારા જીવનમાં એક દેણું ચૂકવ્યાનો, માત્ર દેણું ચૂકવ્યાનો અહેસાસ થાય એવી રીતે આપણે વયાવત કરવી છે. અને ત્યાર પછી આવે છે સ્વાધ્યાય. મનના સ્વાર્થીપણાથી છૂટવા માટે વયાવત છે. શેના માટે છૂટવું છે? મનનું સ્વાર્થીપણું છે. જ્યાં મોકો મળે ત્યાં આપણે છટકી જાય છે. તો હવે સ્વાધ્યાય એ તીર્થયાત્રા ને ગ્રંથયાત્રા. આપણે તીર્થયાત્રા કેટલી કરી ભાઈ? ઘણી કરીને બધાના હૃદયમાં ભાવ હશે. તો જ્ઞાની કે છે વર્તમાન કાળના બે અવલંબન છે, એક જીન બિંબ અને બીજા જીન આગમ. અને જીન બિંબની યાત્રાઓ કરીએ એની અંદરમાં આપણને ભક્તિ છે. શું છે? પણ જીન આગમની યાત્રા કરીએ એમાં શું છે? જ્ઞાનની પ્રાપ્તિ છે, એમાં શક્તિ છે, એમાં આપણા જીવનમાં પ્રગટતું વીર્ય કઈ રીતે કેમાં વાળવું એનું આખું માર્ગદર્શન છે. તો આજ પછીથી જેમ આપણે ગ્રંથ તીર્થયાત્રા કરીએ છીએ, બિંબના દર્શન કરવા માટે જીનાલયમાં જઈએ છીએ, પ્રતિમાજી પાસે જઈએ છીએ, એમ જ્ઞાની કે છે આ ભૂમાં નક્કી કરો કે મારે શું કરવું છે? ગ્રંથયાત્રા કરવી છે. આજ સુધીમાં આપણે નથી કર્યું ને એ આપણા માટે અફસોસનો અને પ્રાયશ્ચિતનો વિષય છે. મનુષ્ય બહુ પામીને આપણે પરમાત્માની આજ્ઞાનો શું ન કર્યો? અભ્યાસ પણ ન કર્યો. મારા ને તમારા પરમાત્મા આપણા માટે જે કહી ગયા છે, સાધુઓની વાત છોડો, પણ આપણા માટે જે કહી ગયા છે એ આપણે પોતે જાણીએ નહીં તો પછી કેટલા મતમતાંતરો થાય છે. આટલા બધા મતમતાંતરો કરીને ક્રિયા જ ન કરવી, ભાવ જ ન કરવો, એનામાં જોડાવું નહીં, એના કરતા તું નક્કી કરી લે ને કે સાચું શું છે. આપણી પાસે બુદ્ધિ છે, સાધન છે, તો આપણે સ્વાધ્યાય કરવો પડશે. સ્વાધ્યાયમાં વાયણા, ઉછણા, પર્યટના, અણુપેહા ને ધમકા. સ્વાધ્યાયમાં શું શું આવે ભાઈ? વાંચના. વાંચના કરવી એટલે સ્વયં વાંચવું અથવા ગુરુ ભગવાન તો જે વાંચના કરતા હોય ત્યાં જઈને બેસવું. અને આ વાંચના કરતા કરતા આપણા જીવનની અંદરમાં કોઈ એવી વસ્તુ આવે કે જે વાંચના સાંભળતા જાતિ જ્ઞાન પણ થઈ આવે, બને કે ન બને. ગુરુ ભગવાનની જે વાંચના કરતા હતા ને એમાં અવંતી સુકુમાર ઝરુખામાં ઉભા હતા, એમાં નલિની ગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. અવંતી સુકુમાર ને જાતિ સ્મરણ નામ થઈ ગયું કે હું ક્યાંથી આવ્યો છું? નલિની ગુલ વિમાન માંથી. આટલી તાકાત છે વાંચનામાં કે આપણા સંસ્કારો આપણે તો આપણા જ્ઞાનને ઉખેરતા જ નથી, અંદરમાં ભર્યું પડ્યું છે. સુષુપ્ત અવસ્થામાં આ બધું પડ્યું છે, તેને ઢંઢોળવાનું છે. અને પૂછના, પૂછના એટલે શું? જે વાંચ્યું, જે જાણ્યું એમાંથી આપણને બધું ગયે ત્યારે જયારે ઉતરતું નથી. તાત્કાલિક આપણે મનમાં પ્રશ્નો કરીએ છીએ પણ એનું સમાધાન કોઈ દિવસ કરતા નથી. તો વાંચના જે કરે એને પ્રશ્નો આવે, બાકી પ્રશ્નો ક્રિએટ કરવા પડે. આજે અમે ઘણી વખત જઈએ ને ભાઈ, તો એના ઘરનામાં કોઈને કહીએ કે ભાઈ તમારે કઈ પૂછવું હોય પૂછો, તો કે ના 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 હમણાં તો કઈ યાદ નથી આવતું. કારણ કે પ્રશ્ન ઉઠે ક્યાંથી? તમે વાંચો અને એમાં ન સમજાય તો પ્રશ્ન ઉઠે. એટલે જ્ઞાની કે છે પૂછના રૂપી સ્વાધ્યાય કરવા માટે વાંચના રૂપી સ્વાધ્યાય પેલા કરવું પડે. અને પછી પર્યટના, પર્યટના એટલે પરાવર્તના. શીખેલું ચિંતા કર્મ જો મહિમા છે, મેં તમે આ ભોગમાં કશું રચ્યું હશે બેન, કશું ગોખ્યું હશે, તો એ જ્ઞાની કે છે અત્યારે વર્તમાનમાં તો સ્વાધ્યાય રૂપી તપથી અનંત કર્મોની નિદ્રા થાય, પણ ભવાંતરમાં એમને મેં જાગી ઉઠે. કેટલા લોકો કેટલું બધું જ્ઞાન લઈને જન્મે એવા આપણે ગુરુ ભગવંતો જોયા છે ભાઈ. સમર્થજી મહારાજ સાહેબ બેન પંડિત રત્ન બહુ સૂત્રી કેવાળા, એ ખીચન ગામમાં 35 વર્ષ રહ્યા, એક ધારા ગુરુની સેવા કરવા માટે, જેને ધૂળી નિશાળ નહોતી જોઈ, એકડો બગડો કદી ઘૂંટ્યો નહોતો. 9-10-11 વર્ષની ઉંમરે દીક્ષા લઈ લીધી મારવાડ જેવા ગામડાઓ, જ્યાં ભણતરનો એવો મહિમા નહોતો. હવે એ ગુરુ ભગવંતને 32 આગમ કંઠસ્થ હોય, અને કંઠસ્થ તો ઠીક હૃદયસ્થ, અડધી રાતે પણ એને કોઈ જઈને પૂછે કે ઉત્તરાધેવજી આગમનું 19મું અધ્યયન ને એની 23મી ગાથા સમજાવો, એ જ પડે. એ આખા અધ્યયનના રેફરન્સ સાથે, એના ગંભીર રહસ્યો સાથે આ ગાથા સમજાવી શકે. વિચારો, એ જ્ઞાન ક્યાંથી આવ્યું? કાશીલાલજી મહારાજ સાહેબ જેમણે 32 આગમને સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી, એને પણ ધૂળી નિશાળ નહોતી જોઈ, એકડો નથી લખ્યો બે સ્કૂલનો. અને તમે હાથમાં લઈને જોવો કોક દિવસ, તમને ખબર પડશે કે બધા જ આગમનું ટ્રાન્સલેશન સંસ્કૃતમાં કરવું, હિન્દીમાં કરવું, ગુજરાતીમાં કરવું. એકલો પંડિત, એકલો મહાનુભવ બેઠો હોય, સંતાનનો ટુકડો ખભા ઉપર એક પછેડી, અને સવારના દિવસ ઉગ્યાથી સાંજના સૂર્યાસ્તના કાળ સુધીમાં પોતાના જે કંઈ પડી લેણા આદિ કરવાના હોય એટલો સમય છોડીને 4-4 પંડિતને એકી સાથે લખાવે, એકને સંસ્કૃતમાં લખાવે, એકને હિન્દીમાં લખાવે, એકને ગુજરાતીમાં લખાવે, એકની સાથે મૂળ ભાષાના શબ્દો સુધારાવે. એક જ પુરુષ આ એક જીવનમાં કરી શક્યા. આ બધું કયા જ્ઞાનનો પ્રભાવ છે બેન? પૂર્વે કરેલી વાયણા ને પૂછણા ને પર્યથણા. તમારા ને તમારા જીવનમાં આજે તો આપણે પ્રતિક્રમણના સૂત્રો કંઠસ્થ કરવા હોય તો આખા ગામમાં કદાચ 2 કે 4 જણાને આવડતું હોય. પ્રતિક્રમણ કરવા વટાણેના ભાવ પૂછાયો કે ક્યાં છે અને આવશે કે નહીં. આજે આપણે એટલાય સ્વાવલંબી નથી, અને પાછું આપણે શું એક્સક્યુઝ આપીએ છીએ ભાઈ, સમજાય નહીં ને. અચ્છા હું તમને જીવનમાં પૂછું ભાઈ, તમે કેટલી ગોળી તમને ડોક્ટરે આપી એ સમજાણી હતી? ઓપરેશન એને કર્યું તમને સમજાણું હતું? તો શરણું લઈ લીધું અને કપાવી નહીં બધું શરીર, લખી દીધું કે હું મરું તો પણ મને વાંધો નથી. વિચાર કરો છો આપણે જીવનમાં ક્યાં ક્યાં શ્રદ્ધા મૂકી દીધી સમજ્યા વિના, અને ખરેખર નથી સમજતા. કે આપણે કહીએ કે પ્રાકૃતમાં છે એટલે નથી સમજાતું, તો જ્ઞાની કે છે સમજાતું હોય તો તારું ચિત્ત ક્યાં એમાં હોય છે? હોય છે, આપણે આ સમજાતું હોય તો એ ગડગડ ગડગડ કરતું ચાલ્યું જાય છે, પણ કરવું પડશે. આ ભાવમાં આપણે જો નહીં કરીએ તો ભવાંતરમાં સજા રૂપે 6ઠા આરામાં જન્મ મળશે. ક્યાં મળશે ભાઈ? તીર્થંકરે કાઢી મૂક્યા ને, અત્યારે તીર્થંકરના સમસરણમાંથી પ્રકૃતિએ જેમ કાઢી મૂક્યા એમ શાસ્ત્રનું પાનું વાંચવાનું સૌભાગ્ય જેને પ્રાપ્ત ન થાય, ચીન વાણી જેને સામે પણ ના આવે એવા 6ઠા આરામાં જન્મ ન જોતો હોય તો જ્ઞાની કે છે મળેલા સાધનોનો ઉપયોગ કરો. જે સાધન આપણે મળ્યું છે શરૂ કરો, એકડાથી તો શરૂ કરીએ. આપણે એક ભાવમાં આપણે ક્યાંથી શરૂ કરશું? માટે નિયમ લેવો પડશે. શું કરવો પડશે? વર્ષે તપ કરો, બારગામ જાવ તો પણ એક દિવસ ઉપવાસ થાય કે નથી થતો, કરવો જ પડે ને. તો આજે આપણે નિયમ કરીએ કે હું રોજનું 1 પાન કોઈ પણ ગુરુ ભગવંતનું જે આપણા આત્માના કલ્યાણમાં ઉપયોગી છે એવું જ્ઞાન વાંચ્યા પહેલા રાતના ઊંઘ નહીં કરું. તો એટલું કરી શકીએ કે ન કરી શકીએ બેન? થેરેપી લેતા હોય ને એક્સરસાઇઝ કરવાનું કીધું હોય તો કેવા લાગી પડીએ? એમાં નિયમ બનાવી લઈ, જરૂર પડે તો યોગા ટીચરને રાખે. શું કરે? ક્યાં? ન્યા જઈને બેસે. અને હમણાં જો અહીંયા શ્રમણીજી આવે ને સવારે એમ કે આજ બધાને શું કરાવવાનું છે યોગા, તો આપણે બધા આવી જાય. પણ પ્રતિક્રમણ કરાવવાના હોય તો કેટલા આવે બેન? એક વાર જૈનમ બેન હતું મહેન્દ્રભાઈ, પ્રતિક્રમણ રાખ્યા હતા સ્થાનકવાસીના, ડેરાવાસીના. એક જગ્યાએ ત્રણ જણા હતા ને એક જગ્યાએ ચાર જણા હતા, આખા કન્વેન્શનમાં પ્રતિક્રમણ કરાવનાર તૈયાર હતું. અને નાની કે છે, જીવનને આપણે બધા સાધક છીએ, આટલો વ્યવહાર ધર્મ પણ નહીં કરી શકીએ, કારણ કે શું નથી, તત્વનું જ્ઞાન નથી, તત્વનો અભ્યાસ નથી. અને ત્યારે આપણને હરિભદ્ર સુધીથી તેમાંથી મળ્યા, જાણો છો બેન, યાકીની મહત્તરા પરાવર્તના કરતા હતા, ચક્કી દુગમ એ શબ્દ આવ્યો. અને એ સાધ્વીજી મહારાજો બધા પર્યટના એટલે શીખેલું સંભાળે. અને એ વખતે હરિભદ્ર સુરીજી જેને એમ કહેવામાં આવ્યું હતું, બ્રાહ્મણ હતા, પંડિત હતા, પણ જૈનોના દ્વેષી હતા. બ્રાહ્મણો ત્યારે શું હતું, ગળા કાપ હિસાઈ ચાલતી હતી. તેને એમ કહેવામાં આવ્યું હતું કે ગાંડો હાથી સામેથી આવતો હોય અને તને કચડાઈ જવું પડે, તેના પગ નીચે કચડાઈ જવું, પણ ઉપાશ્રયમાં નહીં જવાનું. ક્યાં નહીં જવાનું, જ્યાં જૈન સંતો બિરાજતા હોય ને એમાં પગ નહીં મૂકવાનો. જો આવા પ્રેજ્યુડાઇસ એક સમયમાં ઉભા કરવામાં આવ્યા હતા. એટલે હરિભદ્ર સુરીજી એ વખતે યોગાનો યોગ એને જીવનમાં એવું બન્યું કે એકવાર એક સાંકડી લેનમાંથી ગલીમાંથી નીકળે છે, સામેથી ખરેખર ગાંડો હાથી આવ્યો. પાગલથી જ રાજાઓ પેલા હાથી ઘણા રાખતા, એમાં કોઈ હાથી ભાગ્યો હાથીશાળામાંથી. અને એ વખતે હરિભદ્ર સુરીને યાદ આવ્યું કે ગુરુએ કીધું છે કે મરી જાજે હાથીના પગ તળે કચવાય ને. એવી રીતે ઓલા રોહિણીયા ચોર ને કીધું હતું ને એના બાપે કે તું ગમે તે થાય, પણ ઓલા વર્ધમાન તીર્થંકર અરહત જે પોતાને કેવડાવે છે એની વાણી કોઈ દિશા પડતો નહીં. એટલે પગમાં કાંટો વાગ્યો, એ પેલા એને શું કરી નાખ્યું હતું, કાનમાં આંગળા નાખી દીધા હતા. ઓલો અરહત એમ બોલે છે મારા બાપે મન ના, કારણ કે બાપાને ખબર હતી કે વીરવાણી નો એક શબ્દ કાનમાં પડ્યો તો આ છોકરો જિંદગીમાં ચોરી નહીં કરે, તમારો વંશ પરંપરાગત ધંધો કોણ કરશે. અને ખરેખર એને તો કાંટો કાઢતા કાંટો નીકળી ગયો હોવનો, તમે કથા બધા જાણો છો. પણ અહીંયા હરિભદ્ર સુરીજીએ એ વખતે ઉપાશ્રયમાં ન જવાય એ વાત પકડીને ઉપાશ્રયની દિવાલને ચીપકીને ઉભા રહી ગયા, અંદર ન ગયા. હાથી મારનાર ડરતો હતો એટલે ચીપકીને ઉભા ને, એમાં બરાબર બારી પાસે એનો કાન આવી ગયો. અને યાકીની મહત્તરા એ વખતે પરાવર્તના સંભાળતા હતા અને એની વાજણી સાથે આપતા હતા, બધા બોલે પરાવર્તના કરે ને પછી એનો અર્થ સમજાવે. તો એ અર્થમાં જયારે એના કાનમાં પોતાને વર્ષો થયા એ શબ્દનો અર્થ નહોતો સમજાણો, ના જે યોગાનું યોગ એના કાનમાં પડી ગયું. અને એ વખતે એટલા તો પ્રભાવિત બન્યા, એટલા એનાથી અંજાઈ ગયા કે હવે એ વખતનો આખો અહમ એનો તૂટી ગયો ને સીધા અંદર દોડ્યા અને એના મહતરાના પગમાં પડ્યા અને દીક્ષિત બન્યા. સાધ્વી એ પ્રખર પંડિતા એના ગુરુ બન્યા. છેલ્લે તારીયા પણ એને ને, આપણને 1444 ગ્રંથોના પ્રદાતા હરિભદ્ર સુરીજી, પણ આપણા સમભાગ્યે આજે એમાંથી 70 પૂરા પુસ્તક ઉપલબ્ધ નથી. 1444 ગયા ક્યાં આટલા નાના કાળમાં. એટલે કહેવાનું એ છે કે વાંચના પૂછના પર્યટના એ આપણા જીવનનો એક ભાગ બની જાય તો સ્વાધ્યાય રૂપી તપ સૌથી પહેલું છે. કોઈ કે તમે માસ ખમણ કરો તો આપણાથી ન થાય, પણ આટલી ગાથાના સ્વાધ્યાયમાં કર્મ ક્ષય કરવાની એટલી તાકાત છે એનો રેશિયો આપ્યો છે કે આટલા લોકો ગણો તો તમારો એક ઉપવાસ કેટલા કર્મની નિર્જરા થઈ જાય, શું થઈ જાય, એટલા કર્મનો ક્ષય થાય. તો ગમે તેવા આપણા પાપના પ્રાયશ્ચિત આપણે તપ રૂપે ઉપવાસ રૂપે ન કરી શકીએ તો સ્વાધ્યાય રૂપે કરી શકીએ ન કરી શકીએ. ને સ્વાધ્યાયમાં પણ પાછા આટલા વિકલ્પ, વાંચો પૂછો શીખેલું સંભાળો કે ધર્મ કથા કરો, આ બધી છૂટ છે. અનુપ્રેક્ષા છેવટ કઈ નહીં તો ચિંતન કરો, પણ આપણી પાસે ચિંતન કરવાનો તો અવકાશ જ નથી. જો જન્મ્યા ત્યાંથી જૈનકુળમાં જન્મ્યા પછી એક સામાયિક અને પ્રતિક્રમણના પણ અર્થો શીખ્યા હોત અને એનું ચિંતન કર્યું હોત ને તો આજે વિઝન ખુલ્લું થઈ ગયું હોત. આ ઉંમરે પણ આપણે કેટલા કન્ફ્યુઝ છીએ, જગત આપણને જનપ્રવાહ આખો ધસમસતો દુનિયાના કેટલા ફાટાઓમાં આવે છે. જુઓ સાંપ્રદાયિકતાની વાત નથી, પણ મહાવીરે એક વાત તો ચોક્કસ કહી છે કે ઉત્તમ છોડીને જે જગન્યમાં જાય એનો ઉત્તમ રસ્તો પાછો પ્રાપ્ત કરવામાં અનંતો કાળ ચાલ્યો છે. એક વખત જે પ્રાપ્ત કરાવે ને પ્રકૃતિ, આપણે એ અવસર બેર બેર નહીં આવે, કોઈ અવસર વારે વારે નથી આવતો. ભગવાને તો મનુષ્ય ભવની માતા બતાવતા કીધું કે આખા મહા સ્વયંભૂ રમણ સમુદ્ર ની રેતીમાં એક રત્ન કણી ખોવાઈ જાય, આ ભગવાન ના શબ્દો છો, અને એ રત્ન ની કણી કદાચ શોધતા હાથમાં પાછી આવી જાય. કેવા? આખા મહા સ્વયંભૂ રમણ સમુદ્ર ની રેતી એવડો કિનારો, અને એમાં ખોવાયેલી એક રત્ન ની કણી કદાચ મળી જાય. પણ એક વાર ખોવાયેલો મનુષ્ય ભાવ પાછો ના આવે તો, એક વાર આ ખોવાયેલો મનુષ્ય ભાવ આત્મા ન આવે તો આ વીર નું શાસન, આ વીર ની વાણી, આ પરમાત્મા નો માર્ગ, આ જ્ઞાન દર્શન ચારિત્ર તપને વીર્યાચાર રૂપી પંચાચાર, આ પાંચ કલ્પ વૃક્ષો છે. શું છે? કલ્પ વૃક્ષ છે. એક એક વૃક્ષ નીચે બેસો, માગો તે મળી જાય. એ પાછું આવે ખરું તો શું કરવું છે? આપોમાં નાની કે છે, પંચાચાર નું પાલન કર, સંસ્થા શંકા ને સંશય ને દૂર કર, આ બહુ પૂરતું એટલું માનીને ચાલ કે મને જેટલું મળ્યું છે એને અજમાવી લેવું છે. શું કરવું છે? અજમાવી લેવું છે. તો સ્વાધ્યાય એ આપણા જીવનનો એક ભાગ બને, અને આપણા જીન બીમના દર્શન ની જગ્યાએ સાથે સાથે જીન ગ્રંથ નું પણ, એટલે જીન વાણી નું પણ આપણે દર્શન કરવાની ટેવ પાડીએ, તો દર્શન કરતા આપણા અંદરમાં ભાવ જાગશે. ભાવ જાગતા આપણે એનું વાંચન કરશું, અને વાંચન કર્યા પછી શ્રવણ નો આનંદ અનેરો થઈ જશે. શું થઈ જાય? જેટલું સામે આપણા મનમાં જ્ઞાન નું ઉઘાડ નું કારણ હોય એટલું આપણને શ્રવણ પણ વધારે સ્પર્શે છે. તો આવા માર્ગે પરમાત્મા એ આપણને વાળ્યા છે, અને એના પછી કાયોત્સર્ગ આવે છે. કયું તપ છે? કાયોત્સર્ગ. કાયોત્સર્ગ માટે આપણા મનમાં શંકા થાય કે આ કાયોત્સર્ગ આમ કઈ સ્થિર બેસી રહેવાથી કર્મ ખપી જાય? વિચાર કરજો કેમ ખપે છે. તાવ કાયમ થાણે નમ, ત્યાં સુધી હું કાયા ને સ્થિર કરું છું. કાયાના યોગ ના સ્પંદનો હું ને તમે બેઠા છીએ ને, એ વખતે આપણું રુધિર અભિત્રણ ખાલી કાય અંદર, આપણી આંખ પલકે, આપણા શ્વાસોશ્વાસ નીકળે, એમાં પણ અનર્થા દંડે આપણે અનંત જીવોની શું કરીએ છીએ, કલ્પના એમાં આટલા અનંત વાયુના જીવ મરે છે. તો પરમાત્મા કે છે તારે શૈલેષીકરણ કરવું છે. કેટલામાં ગુણસ્થાન કે થાય ભાઈ? 14મું લેવું હોય ને, 13મે પહોંચેલો પરમાત્માનો જીવ જયારે નિર્વાણ પામવાનો હોય ને બેન, ત્યારે એને શું કરવું પડે? શૈલેષીકરણ. શૈલેષ એટલે મેરુ પર્વત, શ્રીલાનો ઈશ, શૈલ એટલે પર્વત, પર્વતોનો શ્રેષ્ઠ. મેરુ કદી પણ ચલિત ન થાય એવું મારું ને તમારા દેહનું એક આસન આપણે ગ્રહણ કર્યા પછી જ નિર્વાણ થઈ શકે. શુક્લ ધ્યાનની ધારા એમાં જ વહી શકે. તો આ શૈલેષીકરણ કરવાનું પ્રબળ વીર્ય આપણામાં પ્રગટાવવા માટે એની સાધના રૂપે તાલીમ રૂપે આપણે કાયોત્સર્ગ કરીએ છીએ. એ કાયોત્સર્ગમાં ત્યાં સુધી કાયાને થાણેણમ સ્થિર કરીએ છીએ, મોણેણમ વચનને મૌન કરીએ છીએ, અને જાણેણમ મનને ધર્મ ધ્યાનમાં લઈ જાય છે. આ કાયોત્સર્ગ એક હાથ જોડીને બેસી જવાની ક્રિયા નથી, લોગસ ગણી લેવાની ક્રિયા નથી, હકીકતમાં તો એટલા શ્વાસ ગણાતા. શું હતું? પણ વર્તમાન કાળના જીવો એટલા ચંચળ છે કે એનું સ્થિર મન રહેતું નથી, શ્વાસ ગણી શકતા નથી, એટલે અવલંબન રૂપે આપણને લોગસ આપ્યો છે. પણ લોગસમાં પણ શું છે? જીનનું આખું ચરિત્ર, જીનની દશા, જીનની અવસ્થા, જીનને રિલેટેડ બધા ગુણો એની અંદર મૂક્યા છે, એટલે એના ધ્યાનમાં પણ આપણે એ કાયોત્સર્ગ કરીએ. તો આ કાયોત્સર્ગ આપણા જીવનની એક એવી સાધના છે, અને આભ્યંતર તપમાનું તપ પરમાત્માએ બતાવ્યું છે. અને છેલ્લે આવે છે ધ્યાન. હરિભદ્ર સુરીજીએ કીધું છે, પૂજા કોટી સમો સ્તોત્ર, સ્તોત્ર કોટી સમો જાપ, જાપ કોટી સમો ધ્યાન, અને ધ્યાન કોટી સમો લય. આ છે ને છ પદ છે ને ભાઈ, છ બોલ, આ એની જ અવસ્થા છે. આજે આત્મદશાને પરમાત્માના સૂત્રોની, એના ગ્રંથ આગમોની, એની સંકલ્પના જોઈએ ને તો આપણું મગજ કામ ના કરે અંદર, કે જ્યાં જાઓ ત્યાં તમને અંદરના કનેક્શન આપે, અંદરના જોડાણ આપે, કે જે અવસ્થા તારી પૂજાની છે એ અવસ્થાએ તું પૂજા કર, પણ એમાંથી તારે હવે એક કદમ આગળ જવું છે. તો 1 કરોડ પૂજા સમો, કોટી એટલે કરોડ, કોટી પૂજા સમો, પૂજા કોટી સમો એક સ્તોત્ર, એક સ્તોત્ર. પછી આપણે ચૈત્ય વંદન કરીએ છીએ ને, ઓલી અંગ પૂજા કરી, આપણે જે દ્રવ્યથી પૂજા કરી એના પછી શું કરીએ છીએ આપણે શૈક્ય વંદન, એટલે કે છે તારી આ કરોડ પૂજા છે ને એના જેટલી તાકાત એક શૈક્ય વંદનમાં છે, એક સ્તોત્રમાં છે. અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ, જાપ કરીએ છીએ. તો કે સ્તોત્ર કોટી સમો એક જાપ, એટલે તું એક જાપ કર ને, એટલે જાપ કરવો એટલે રટી લેવું એમ નહીં, અંદરમાં ગુણમાં ઓતપ્રોત થઈ જવું, એટલે કોટી જાપ સમો ધ્યાનમાં આ કરોડ જાપ કરતા તારા એક ધ્યાનની અંદરમાં કર્મ કાપવાની નિર્જરા કરવાની ભઠ્ઠી વધારે પ્રજ્વલિત હોય. એટલે ક્રિયા ખોટી નથી, એમાં જે કર્મ કાપવાની નિર્જરાની ભઠ્ઠી છે ને એ ભઠ્ઠી મંદ છે, મંદ માંથી ઉત્તર 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 થતા આખરે લય ધ્યાન કોટી સમો લય, જ્યાં તું કાયસ્થ ધ્યાનમાં ગયો અને તારી કાયા છૂટી પડી ગઈ. કાયા છે ત્યાં ગયા, પણ અંદરથી કોણ છૂટું પડ્યું, આત્મસત્તા આત્મદ્રવ્ય એમાં જીવ અંદરમાં ઇન્વોલ્વ થઈ ગયો, લય થઈ ગયો પરમાત્માના ગુણોમાં, એ લય થઈ ગયો. એ વખતે શુક્લ ધ્યાનની ધારા જાગે અને એ શુક્લ ધ્યાનની ભક્તિમાં અનંતા ભવના અનંતા જન્મો ના અને અનંત કર્મો કાપવાની તાકાત છે. આ ચિત્તા કેળવ્યા વિના છૂટકો નથી. તો આવી રીતે પરમાત્માએ 12 પ્રકારના જે આપણને તપ બતાવ્યા, એ તપની વિશે તો ખરેખર તો આપણે બધા જ પરંપરાગત રીતે તો કરીએ છીએ, પણ આપણા જીવનમાં એનો વધારે ઉઘાડ થાય એટલા માટે જ્ઞાની આપણને બતાવે છે. અને હવે છેલ્લે છે વીર્યાચાર, એના માટે ટૂંકમાં કહું તો એટલું છે કે જે વીર્ય આપણને ભોગ ભોગવવામાં વપરાય, વીર્ય એટલે તાકાત આત્માની, એના કરતા અનંત ગણી તાકાત આપણે ભોગ છોડવામાં લગાવવી પડે છે. શું કરવી પડે છે, કોઈ વસ્તુ મેળવવા કરતા અનંત ગણી તાકાત છોડવામાં લાગે એ વાત કોઈ બીજા વ્યવહારમાં આપણને બંધ બેસતી નહીં લાગે. પણ જ્ઞાની કહે છે કે 8-8 કન્યાઓ, 9-9 પરણિતાઓ, પોતાની જ પત્નીઓ અને એની સામે બેઠેલા જંબુ સ્વામી, એને એમાંથી નીકળી જવા માટે કેટલી તાકાત લગાડી પડી હશે, કેટલું અનંત વીર્ય વાપરવું પડ્યું હશે. એ વીર્ય મારા તમારામાં પડ્યું છે, પણ આપણે સેમાં લગાડીએ છીએ. કૃષ્ણ મહારાજાએ બાવડું પકડ્યું હતું, કોનો, ગત્સુ કુમાર, તું મારો લઘુ બંધુ છો, તું ભાવિનો નરેશ છો, તને હું આજે જ રાજી આપી દઉં, એનો હાથ છોડાવીને નેમિનાથનો હાથ પકડવા માટે આ ગત્સુ કુમારને કેટલું વીર્ય જગાડવું પડ્યું હશે. એટલે જ્ઞાની કહે છે અનાદિ અનંત ભૂતકાળથી મારું ને તમારું વીર્ય હંમેશા વધુમાં વધુ દુઃખ દૂર કરવામાં અને સુખ પ્રાપ્ત કરવામાં વપરાણું છે. એમાં વપરાણું છે દુઃખ દૂર કરવામાં અને સુખ પ્રાપ્ત કરવા, આ બંને એટલે પુણ્ય ને પાપ. દુઃખ દૂર કરવું એટલે પાપ અને સુખ મેળવવું એટલે પુણ્ય. પુણ્ય કરો તો શું થાય, દુઃખ દૂર થઈને સુખ આવે. પણ જ્ઞાની કહે છે તે પાપમાંથી વધુ વધુ પુરુષાર્થ કરીને પુણ્ય સુધી કર્યું, પણ દુઃખ ને સુખ રૂપ, પુણ્ય ને પાપ રૂપ, શુભ ને અશુભ રૂપ ભાવ છોડીને એકાંત નિર્જળા રૂપ શુદ્ધ સ્વરૂપમાં જવા માટે વીર્ય આપણે ક્યારેય વાપર્યું નથી. તો મારી ને તમારી તમામ તાકાત આ વીર્યાચાર રૂપે જ્ઞાનાચારમાં, દર્શનાચારમાં, ચારિત્રાચારમાં અને તપાચારમાં પૂર્ણપણે પ્રયોજાય એવો વીર્યાચાર સિંહાસનનું એક અમૂલ્ય વરદાન છે. આ શબ્દ તમને જગતમાં ક્યાંય, પુરુષાર્થ શબ્દ છે પણ પુરુષાર્થમાં એફર્ટ એ બાહ્ય છે, ત્યારે વીર્યાચારમાં શું છે, આત્માની શક્તિ, એનું પ્રાગટ્ય જે છે પડી છે એને માત્ર શું કરવાની છે, પ્રગટાવવાની છે. એમાં કરવાપણું નથી, પ્રગટાવવાપણું છે. આવું વીર્યાચાર આપણે પ્રગટાવીએ તો આપણે પણ અવશ્ય મોક્ષના માર્ગે જઈ શકીએ. તો મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય આ બધી અંતરાય કર્મની પ્રકૃતિ છે. અને મોહનીય કર્મ, એ મોહનીય કર્મની જે ક્રોધમાન માયાદી પ્રકૃતિ છે, આ બધી પ્રકૃતિ તોડવામાં આપણે વીર્ય પ્રયોજીએ ત્યારે જ્ઞાની કે છે વીર્યાચાર આપણો સમ્યક બન્યો કહેવાય. તો સમ્યક જ્ઞાન, સમ્યક પ્રસંગ, સમ્યક ચારિત્ર, સમ્યક તપ અને સમ્યક વીર્યનું આપણું આચરણ કરવા રૂપ જે પ્રાગટ્ય છે એના ભાવ વડે પરમાત્માએ મોક્ષનો માર્ગ બતાવ્યો છે. એ સ તમને ધુવે નીચે સાસયે જીણ દેશીએ સીજા સીજંતી ચારેણ સીજી સંતી સહા વરે. ભગવાન શું કહે છે, એ સ તમે આ જ માર્ગ, જૈન માર્ગ નહીં, દેરાવાસીનો, સ્થાનકવાસીનો, દિગંબરનો, તેરાપંથનો નહીં, આ માર્ગ એટલે જ્ઞાન નો દર્શન નો ચારિત્ર ને તપ ને વીર્ય નો માર્ગ ધ્રુવ છે, નિશ્ચિત છે, ધ્રુવે નીચે સાસયે સાસત છે, જીર્ણ દેશીએ કેવલી વડે કેવાયેલો છે, જીનેશ્વર ભગવાન વડે પરોપાયેલો છે, સીધા સિદ્ધંતી આજ સુધીમાં કેટલા સીધો સિદ્ધ થયા છે અનંતા, અને હજી પણ સીધી સંતી, અને હજુ પણ આજ માર્ગે ચાલીને જે આત્મા સિદ્ધ થશે આજ માર્ગે ચાલશે અને આજ માર્ગે સિદ્ધ થવાશે, તો આવું પંચાચાર નું પાલન આપણા જીવનનું માર્ગદર્શન કરે અને એ કર્તવ્યના માર્ગે આપણે આગળ વધીએ એવી ભાવના સાથે જ્ઞાનીએ બતાવેલા ભાવોને દર્શાવવામાં મારી પોતાની મંદ મતિ કે અલ્પ ઉપયોગને કારણે જ્ઞાનીના જ્ઞાન થી ઓછું અધિક વિપરીત કઈ પણ કહેવાનું હોય તો અહ્યંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્મિચ્છામી દુઃખ રક્ષામી.